कल्यातनथायकोयदीना दुख पड़ताया देह ने दिल गिर न थाय कोई दाना।
दुख पड़ताया देह ने दिल गिर न थाय कोई दाना।
हो वण तोली विपत माही वली धरवी अंतर धीर ने।
वण तोली विपत माही
सदाय न होय सरखु होय सुख दुख शरीर ने।
सदाय न होय सरखु होय सुख दुख शरीर ने।
जी सदाय न होय सरखु होय सुख दुख शरीर ने।
सदाय न होय सरखु होय सुख दुख
कायरता कोरे करी हये हिम्मत रूढ़ी राखवी। कायरता
कोरे करी हये हिम्मत रूढ़ी राखवी।
हे मोली वात ने मुख थी वली भूले पण नव भाखवी। વાતને મુખથી વળી ભૂલે પણ નવ ભાખવી।
મોળી વાતને મુખથી વળી ભૂલે પણ નવ ભાખવી।
જેમ સૂરો જુએ શરીરના ઘણા ઘણા લાગે લગાવ।
જેમ સૂરો જુએ શરીરના ઘણા ઘણા લાગે લગાવ।
હે તેમ તેમ મલકાય મન માવળી નાખે છે મૂછે તાવ।
તેમ તેમ મલકાય મન માવળી નાખે મૂછે તાવ।
વળી નાખે મૂછે તાવ
વળી નાખે મૂછે
રામ કે સ્વામી હંભળાણું સમજાણું કે ખાલી હંભળાણું જ સદગુરુવર્ય નિષ્કોળાન સ્વામીની વાણી અને એની કલમ છે ને બહુ જોરદાર છે। આ પિંડને બ્રહ્માંડમાંથી ઉખેડી નાખે એવી એની કલમ છે। ઘણા કહેતા કે નિષ્કુળાન સ્વામી પૂર્વાશ્રમમાં હુથાર હતા ને એટલે વાહલો ન્યાય આગતા ના, એ સંપ્રદાયમાં સાધુ જ્યાં પછી પણ વાહલો જ આક્યો છે, સોડિયા પાડી નાખ્યા, પંચ વિષયના તો સોડિયા કાઢી નાખ્યા હા। કોઈ દિવસ ગમે એટલું દુઃખ પડે જીવનમાં તો સ્વામી કહે મનમાં મગન રહેવું, દિલગીર ન થવું, અરે વણ તોળે વિપત પડે। વણ તોળે એટલે આમ માપ વિનાની તુલના જેની ન થઈ શકે એટલી વિપત્તિ આવી પડે, પણ સ્વામી કે ત્યારે પણ ભગવાનને સંભાળીને અંતરમાં ધીરજ રાખવી, બસ ધીરજવાન માણસ સુખી થાય છે। સદાય ન હોય સરખું સ્વામી કે કોઈને આ દેશમાં કે આ સંસારમાં સરખું હોતું નથી, જોને પૈસા બહુ હોય તો દીકરા હોતા નથી, દીકરા હોય તો કયું કરેવાનું હોય, હે બધું હોય તો પત્ની હરખી ન હોય, એ બધો સામા સરખો જ હોય તો ડાયાબિટીસ થઈ ગયું હોય, કંઈ ખવાય નહીં, બોલો કઈક નું કઈક દુઃખ હોય, થોડે થોડે સબ દુઃખી સુખી હરિ કે દાસ, ભગવાનના દાસ થઈ સુખી. બાકી તો કોઈ મનથી દુઃખી, કોઈ તનથી દુઃખી, કોઈ ધનથી દુઃખી, કોઈ સ્વભાવથી દુઃખી, કોઈ ઈચ્છાઓ પૂરી ન થાય આનાથી દુઃખી કહો. માટે સુખી થવું એને ભગવાનના દાસ, ડટતાવાળા દાસ થઈ જવું, એ કાયમ માટે સુખી. વણ તોળી વિપત આવે ને તો એ ઉકારો ન કરે, સહન કરી લ્યો. હા, ઓલા રત્ના ભગતની આંગળી આવી ગઈ બારણામાં, પણ સ્વામિનારાયણ સિવાય ક્યાં બોલ્યા નહીં કે કેમ એટલી બધી આંગળી તમારી ભિહાઈ ગઈ. પણ કઈ બધો કે તલ ને શેરડીના દેહ આવ્યા ત્યારે નહીં ભિહાણા હોય, ત્યારે સોતા કાઢ નાખ્યા છે સિસોડામાં નાખી. હે બોલો, અમુક બહુ સુરવીર હોય, કપાઈ જાય આંગ તો કઈ રવાડું ન ફરકે. અમુક એવા ઢીલા હોય તો બીજાનું લોહી નીકળે ને એ જોવે તો એને શક્કર આવીને પડી જાય. અમારે અમૃત સ્વામી દવાખાને એક દી ગયા, ઓલા દર્દી હારે એના ગલુચ્છું ખાઈ ગયા ઓલાનું જોઈને. બોલો, અમુકને બહુ ઓલું મન ધીરું હોય, મક્કમ ન હોય એટલું ડરતા વાળું, કોકને કઈક છું હોય ને જોવે ને. સ્વામીના એક્સિડન્ટ વખતે અમે ગયા હતા અહીંયા કોસંબાદ, મારે યાર શાસ્ત્રી હતા તે આવ્યા, તો એને કંઈક થવા માંડ્યું, સ્વામીના લોહી બહુ નીકળતું હતું ને, તે પેલું થઈ ગયું એમને. ઘણા ન જોઈએ કે, અને ઘણાને તો શું હોય ગમે એવું હોય ને, કાંઈ એનો રૂવાડું ન ફરકે. બોલો, મોળી વાત સ્વામી કે કોઈ દી કરવી નહીં, મુખથી મોળી વાત ભાખવી નહીં ક્યારેય, કાયરતા કોરે કરીને અહીંયામાં હિંમત રાખવી. વચનાત્મા મહારાજ કહે છે, હિંમત વિનાની વાત થઈ જાય તે દાડે ઉપવાસ કરવો, કહે છે ને. મોળી વાત કરવી નહીં, મોળી વાત કરવાથી કોઈ મોક્ષને માર્ગે જીવ ચાલી શકતા નથી. હિંમત ભરી વાત કરવી, અરે ભગવાનને આવા સાધુ મળ્યાશે તો શું ન થાય. હે, ગમે એવી વાસના હોય, ગમે એવા સ્વભાવ હોય, ગમે એવા દોષ હોય, પણ જો ખપ રાખી અને મંડીએ ને તો ભગવાનને સંત આપણી સહાય કરે છે. ખરેખર આપણને સ્વભાવ ટાળવાનો ખપ જાગવો પડે, આપણી વાસના ટાળવાનો ખપ જાગવો પડે, તો ભગવાનને સંતો તો ટાળવા તૈયાર જ બેઠા છે. હા, પણ ખપ જેટલો ઓછો છે એટલા સ્વભાવ ટળતા નથી. મહારાજ કે સત્સંગના ખપ વાળો ગમે એવા સ્વભાવ હોય તો ટાળી નાખે છે. જેમ સૂરો જુએ શરીરના ઘણા ઘણા લાગેલ ઘાવ, તેમ તેમ મલકાય મનમાં ઓળી મૂછે નાખે તાવ. સુરવીરો એને લડવા જાય લડાઈમાં, તેમ ઘા વાગે ને લોહી નીકળે તો મલકાય કે વાહ ભાઈ વાહ, સે હામા વાળો બાકી. મહારાજ જિંજાવદર ગયા, અલૈયા ખાચરના પિતા હતા સામત પટેલ, પતંગ દરબાર, એના એક એક અંગમાં કેટલાય ઘા વાગેલા હતા. પછી મહારાજે એના શરીર ઉપર હાથ ફેર્યો, મહારાજ કે સામત પતંગ, આટલા ઘા વાગ્યા તમને એમાંથી ભગવાને બચાવ્યા છે, માટે હવે હરિભજન કરો. તો કે મહારાજ, અમારા ક્ષત્રિય હોય ને ઘા ન લાગે ને શરીરમાં, અને તો એની માતાને વગોવી કહેવાય, કે એના માતાને પેટે ભાર્યો ભારે પીડ્યો કહેવાય. ક્ષત્રિયો એવા સુરવીર હોય, લડવા જાય એટલે ઘા વાગે મલકાય, ફોસી હોય તો ભાગે ત્યાંથી પાછો, કાં મોઢામાં ઘાસ લઈ લઈને કાં પછી ભાગે, તો ભાગે તો વાહી જ ભલકું વાગે. ભાગવામાં કે સાર થોડો લડાઈમાં, સુરવીરો ભાગે નહીં ખપી જાય. એમ સ્વામી આ દ્રષ્ટાંત બધા આપીને એમ કહે છે, ભગવાનનો ભગત તો સુરવીરની જગ્યાએ છે, એ ક્યારેય વાસના ટાળવામાં સ્વભાવ ટાળવામાં મોળી વાત કરે નહીં. ઘણે દુઃખે મુખ ઉજળું રહે સુરવીરનું સદાય, અલ્પ દુઃખે અણોસરો રાત દિવસ રહે રુદ્યા માય. પેલા ખબર મતારા એટલે લડાઈ થઈ હતી ને, 13 પાળા આપણે મહારાજે મોકલ્યા ને તકરિયારા ખેતર પાસે, તે લડાઈ થઈ, તે એવી લડાઈ થઈ, તો પહેલો ઘા ખબર મતારાને કરવાનું કીધું. ભગુજીને કીધું તું ઘા કર પહેલો. ભગુજી કે હું તો ક્ષત્રિય બચ્ચો છું, મારો ઘા પહેલો ન હોય. પિંજારા તું પહેલો ઘા કર. તે પહેલો ઘા એણે કર્યો ને જનોય વાટ પાડી દીધો ભગુજીને. પછી ખેસુ બાંધીને ડાબા હાથેથી તલવાર મારી, તે ખબરને ઘોડા હતો કાપી નાખ્યો. બોલો કે પિંજારા આમ ઘા ન કરાય, આમ કરાય, એમ મારીને એક તરવાર. તે ઘોડા હતો કે 200 જણા આવ્યા હતા. કેવા? કેટલા? 200 જણા. પણ એક કે ઊભો રહ્યો નહીં. પછી 13 પાળાએ લડાઈ કરી. ઘા વાગે એમાં તો ઓલા સુરવીર હતા રતનજી બાપુ, ત્યાંનું કાંડું કપાઈ ગયેલું. પછી એ બધાને ભગાડીને પાછા આવતા ને રસ્તામાં કાંડું પીડ્યું હતું. એટલે કે આ કોનું કાંડું પીડ્યું છે? ઓલા કે તમારું છે. ઓલા કે તમારે જોયું રતન બાબુ, તે ખબર પડી કે મારું કાંડું છે. આને કહેવાય સુરવીર. આપણને કીડી કરડી હોય તો તેને ઠેકડા મારી. બોલો, પિત ગરોળી પડી હોય ને માથે તો કેટલાય ઠેકડા મારીએ આપણે. એટલી તો આપણી બધાની આત્મનિષ્ઠા છે. બોલો, ભગવાનના ભગતને એક વૈરાગ જોવે ને બીજી આત્મનિષ્ઠા જોવે. ભગવાન ભજવા હોય ને, સુરવીર હોય ને, એ તો ઘણું દુઃખ આવે તો મલકાય મનમાં. આવો અલ્પ દુઃખે અણસરો રહે, અલ્પ થોડું ઘણું દુઃખ હોય તો આ મૂંઝાય કે આવું દુઃખ આવ્યું નહીં જાજુ. મુખથી મોટી વાર્તા કષ્ટ સહ્યા વિના ન કહેવાય. ભીડમાં પડ્યા, ભીડ પડ્યામાં ભળ્યો નથી ત્યાં સુધી ઝાંખપ નવ જાય. મુખથી મોટી મોટી વાતો કરીએ સ્વામી કે, પણ કષ્ટ સહ્યા વિના ન કળાય. બધું વાતો તો હું અહીંથી કરું છું મોટી મોટી, પણ કષ્ટ પડે તો એ ખબર પડે ને કે કેટલી આત્મનિષ્ઠા છે, કેટલી સમજણ છે, કેટલો વૈરાગ છે, કેટલી કેટલું દેહાભિમાન છે. એ ભાઈ ભીડ પીડામાં ભીડો નથી ત્યાં સુધી કળાય. ભીડામાં આવો ને, ભીડામાં તઈ ખબર પડે ને તઈ ઝાંખપ જાય આપણી. હો, હા, ભીડો કયો? સત્સંગનો, વર્તમાનનો, નિયમ પાળવાનો. એ ભીડામાં રહી ત્યારે આપણે કંઈક સ્વભાવ જાય, વાસના જાય અને હારા બની. સ્વામી કે ભીડામાં નથી ભીડો ત્યાંથી ઝાંખપ જાય નહીં. સુરા સંતનું સરખું કહીએ તન ઉપર એક તાન, સુરો મરે સંત સુખ પર હરે કરે અળગું અંગ અભિમાન. સુરા સંત અને સતીનું એક સરખું તાન હોય છે કે સુરો રણમાં ટૂંક ટૂંક થઈ જાય, સંત સ્વભાવ અને દોષ ટાળવામાં ટૂંક ટૂંક થઈ જાય, પાછો ન પડે. હા, ગમે એટલું સહન કરે ગુરુ, ગમે એટલો વઢે ટોકે રોકે, પણ એને એમ ન થાય કે હવે ક્યાં સુધી. એ તો એમ જ માને કે આમાં મારું હિત છે. ગુણાતન સ્વામી હતા ત્યારે બાલમુકુંદ સ્વામી અને યોગેશ્વરદાસ સ્વામી બે બહુ શરીરે રૂપવાન હતા. એટલે ઉનાળાના ચૈત્ર વૈશાખ મહિનામાં એક મહિના સુધી બેને તડકે બેહારતા, બે બે કલાક સુધી બપોરના ધોમ ધોમ તાપમાં. પણ આ બે સાધુમાંથી કોઈ દી કોઈને કે સંકલ્પ ન છો, ગુરુ આમ કેમ કરતા છે? ચામડું બળી ગયું, કાળું થઈ ગયું. એ વૈશાખ મહિનાનો તાપ રહેવા દે. કહો, આપણે તો માથે પંખા ફરતા હોય તો કેટલો તાપ લાગે છે. ત્યારે હાવ તડકે બેહવાનું ચોગાન જાયગામાં. ત્યારે સ્વામીએ કીધું કે હવે રાખો, કાલથી તમારે હવે તડકે નથી બેહવાનું. પછી સ્વામી પૂછ્યું, કાંઈ સંકલ્પ થતો હતો? તો કે ના ગુરુ મહારાજ, તમે જે કરતા હોય મારા જીવનું શ્રેય હોય, એમાં હિત હોય. એટલે કીધું કે સાધુરામ, તમારા શરીર બહુ રૂપાળા હતા એટલે તમને આ તડકે બેહારી અને અભ્યાસ કરાવ્યો છે. એટલે સુરા સંતનું એક સરખું એને તાનવો એક ભગવાનનો. સુરોરણમાં મરી જાય, સતી અગ્નિમાં બળી જાય, પાણી જોઈને અગ્નિ જોઈને પાછી ન ઓળાય. હા, એક ડોહી તો સતી થવા નીકળી, તે માથે માટલા લીધા પાણીના, બધા આશીર્વાદ લેવા આવ્યા, જય અંબે કરતી કરતી ઝાપા સુધી ગઈ. ઝાપેથી માટલું હેઠું નાખીને પાછી વળી. ત્યારે બીજા બધાએ કીધું કે આમ તું પાછી વળે તો આપણા કુળની લાજ જાય, આપણા કુટુંબની લાજ જાય. એ કે તમે હાથ પેઢીમાં વિચાર કરો, તમારી માં કોઈ ઝાપા સુધી આવી છે? હું ઝાપા સુધી આવી હારી નહીં, એમ કરીને માટલું નાખીને ઘેર ભગી થઈ ગઈ. બોલો, અગ્નિ જોઈને ભાગે અને સતી ન કહેવાય. મહારાજ વતનાત્માં કહે, કોઈ સતી થવા નીકળીને પછી અગ્નિ જોઈને પાછી વળે તો એના સગા હું પાછી વળવા દે, જોર કરીને બાળી દે, નકર તો એની લાજ જાય. ભાઈ, કોણે કીધું તને સતી થવા નીકળ? સતી થવા નીકળ્યા પછી પાછું ન વળાય. એમ સાધુ થયા પછી વિષય જીતવામાં એણે આળસ ન કરાય, એમાં હરેરી ન જવાય, એને તો એ લેવી લીધે જ જવું પડે. પછી ગમે એટલા સંકટના સમૂહ આવે પણ દિને કોઈ દિલે કોઈ દીનતા લાવે નહીં. ચડ્યો રહે કેફ ચિત્તમાં તેને સમ વિષમ ગણતી સહી લ્યો. એને તો એક જ કેફ હોય ભગવાનનો, કે હવે ભગવાન મળ્યા છે. હે અર્થમ સાધ્યામી વા દેહમ પાચ્યામી, દેહ સો પડી જતો ભગવાન મેળવી લેવાશે. સંકટ ગમે એટલા આવે તો એના સમૂહમાં દીનતા ન આણે. કિગા ધાદલ થઈ ગયા મહારાજના નિષ્ઠાવાન ભગત શિરોવાણિયા ગામના, દરબાર હતા અને બે આંખે અંધ હતા. એમની મહારાજે પરીક્ષા બહુ લીધી, એટલે એમને એક દીકરો હતો, એક દીકરી હતી અને એક પત્ની, અને એ બધું ઘર સુખી હતું ને થોડીક જમીન હતી, એવા આવતા અને ગુજરાન હાલતું હતું. એમાંય મહારાજે પરીક્ષા લેવાનું શરૂ કર્યું. જોકે મહારાજ તો બહુ દયાળુ છે, પણ એવા ભગત કોઈ થાય ને તો એની પરીક્ષા લે છે ભગવાન. આપણી કાંઈ લેવાની નથી, અને આપણી લીધી હોય તો કાંઈ પાયરે પડી નહીં, એટલે કોઈ તમે ચિંતા ન કરતા. આ તો એવા નિષ્ઠાવાન ભગત હોય ને એની પરીક્ષા મહારાજ કરે છે. 6 મહિના થયા તેના ઘરના બીમાર પીડ્યા, પછી તો દવા કરાવતા પણ કે સારું ન જ, એટલે એમના ધર્મપત્ની ધામમાં વહી ગયા. એટલે ગીગા દાદલ તો બહુ રાજી થયા કે હવે ભલું થયું, ભાંગી જંજાળ સુખે ભસ્યું શ્રી ગોપાળ. સમજણવાળા હતા એટલે નકર રડે. હો, મહારાજે વચનાત્મા લખ્યું છે, ઘણા રડે છે. મુંબઈમાં એક 70 વર્ષના ભગત હતા, નામ ભક્તિભાઈ હતું. 70 વર્ષે ઘરના મરી ગયા તો રડતા હતા. બધાએ કીધું પણ હવે વહેલા મોડું જવાનું હોય ને, કે તમારા 70 વર્ષ થઈ ગયા છે, તો કે ઘરમાં જાઓ પછી કાંઈ સૂનું સૂનું લાગે છે, લાલ પીળું કાંઈ દેખાતું નથી. છોકરા બે વિદેશ હતા, ડોહો અને ડોહી અહીં રહેતા હતા. કહો, ડોહી મરી ગઈ તો આ કાકો રોવે. બધા સમજાવે હરિભગતો કે કાકા તમે રડો માં, તો કે હવે એવું કરો ને કે આસુ પાતળું હોય બીજું ગોતી જો ને. એટલે 70 વર્ષે ગોતવાનું હોય કે હવે ઠાઠડીમાં જવાનું. હિતેર વર્ષની ઉંમર થાય તો અમુક ગોતતા હોય છે, એ કેટલું અજ્ઞાન કહેવાય. આ ગીગા ધાદલ ને નાની ઉંમરમાં ઘરના વૈયા ગયા તો એમ કીધું કે ભલું થયું, ભાંગી જંજાળ સુખે ભસ્યું શ્રી ગોપ. સંસારમાં સ્ત્રીનું મોટું વિઘન છે ભગવાન ભજવામાં, કે એનાથી છૂટા થઈ ગયા, ધારું છું ઉપાધિ ગઈ. નરસિંહ મહેતાએ નહોતું કીધું એવું. હા, પછી તો ભજન કરે છે, દીકરીને પરણાવી, દીકરી સાસરે ગઈ, 400 મહિના રહી, એટલે દીકરી વિધવા થઈ, ધણી મરી ગયો. દીકરીને એમ છું કે હવે આપણે ભગવાન ભજવા છે, અને બાપાને સમાચાર મોકલ્યા કે હું ત્યાં આવીને તમારી સેવા કરું, ભજન કરું. એમાં ગીગા દાદલ કે બહુ સારું છું, દીકરીને કાંઈ સંતાન નહોતું એટલે આ બધું મહારાજે બહુ સારું ગોઠવી દીધું, હવે બેટા ભગવાન ભજ અને અહીંયા રહે. તું દીકરો ગોવિંદ હતો, 6 મહિના થયાથી બીમાર પીડ્યો, એ બધી ઘરગથ્થુ બધી દેશી દવા કરાય પણ મટ્યું નહીં. ગીગા દાદલ મહારાજને કહેશે કે મહારાજ તમારી જેમ ઈચ્છા એમ કરજો, અમે તો બધા તમારા સહી, તમને જેમ ફાવે એમ કરજો. પછી એ છોકરાને દર્શન આપ્યા મહારાજે, કીધું તારા બાપાને પૂછી જો, અમે તારી આયુષ પૂરી થઈ છે એટલે તેડવા આવ્યા છે, જો તારા પપ્પા કહેતા હોય તો લઈ જાય. ત્યારે ગીગા દાદલ આ વાત સાંભળીને બહુ રાજી રાજી થઈ, બેટા તું તારે મહારાજ તેડવાય ને તો જા, આપણે હવને વહેલા મોડા અક્ષરધામમાં જવાનું છે, તું પહેલો જાય તો હું તો બહુ રાજી, આપણે તો ભગવાનની વસ્તુ સહી અને એ ગમે ત્યારે આપણી પાસે માગી શકે છે અને લઈ શકે, આમાં હર્ષશોક શું કરવાનો હોય, કહો કેવી સમજણ. વિચાર તો કરો, આપણે તો એકાદું કંઈક ગાડું સરખું હાલતું હોય ને એકાદું ખીડ્યું હોય ને તો એ ઢીલા થઈ જાય. હા કહો, હોળી પાછા બે જ રહ્યા દીક બાપ ને દીકરી, ભજન કરે 400 મહિના ગયા એટલે દીકરી બીમાર પડી. દીકરીને ચિંતા થવા મળી કે હું ધામમાં આવી જાય તો બાપાની સેવા કોણ કરશે, હવે વાહે તો કોઈ છે નહીં. એક દી મહારાજ આવ્યા, દીકરીને સમજાવી એના બાપાએ, દીકરી તને કદાચ ભગવાન ધામમાં લેવા આવે ને તેડવા આવે ને તું ના ન પાડતી, મારી કાંઈ ચિંતા ન કરતી, મારા માથે તો ભગવાન જેવો ધણી છે. એને એકવાર મારા તેડવા આવ્યા ને કીધું, બેટા દીકરી તારા બાપાને પૂછી દો, જો એ આ પાડતા હોય તો તને ધામમાં લઈ જાય, તારી આયુષ પૂરી થઈ ગઈ છે. ત્યારે ગીગા દાદલે કીધું કે મહારાજ એમને લઈ જાઓ વાંધો નહીં, તો હું ધામમાં વયો ગયો હોત ને એ રહી ગયો તો મારે એની ચિંતા થાય કે દીકરી એકલી રહેવાનું શું થાય. મહારાજે કેટલું સરસ કામ કર્યું કે બધાને મારા પહેલાં લઈ ગયા. ગીગા દાદલને સમજણ તો જવો, ભગવાનના ભક્તને કાંઈ સુખ દુઃખ આવે છે એ કાળ કર્મ ને માયા કોઈ આપી આપવા સમર્થ નથી, ભગવાન એની ધીરજ રોવા પડદામાં રહી અને ધીરજ જોવે છે. આવા ધીરજવાન સંકટના સમૂહમાં દિલે દીનતા ન આણ્યો. હા, દીકરીને ધામમાં લઈ ગયા ને પછી તો ગામના લોકો ને એનો સમાજ બધો ભેગો છો ને અગ્નિશમ, આ તો આંધળા હતા બે આખી, તો કે ગીગા દાદલ તમે ભક્તિ બહુ કરી પણ કાંઈ તમારું વળ્યું નહીં. અરે ભલા માણસ કેટલો સુખી થઈ ગયો, આ બધાની ચિંતા હતી મારા ધામમાં લઈ ગયા, હવે હું આજકાલનો મહેમાન છું, અમે તો હોઉં ભગવાનના ઘરના માણસો છી, આમ કહીને બધાને આશ્વાસન આપ્યું, બોલો હિંમત આપી. અને એ જ સમયે મહારાજે પછી શિવલાલને દર્શન આપ્યા બોટાદના, કે શિવલાલ અમારી પરીક્ષામાં ગીગા દાદલ પહેલે નંબરે પાસ થયેલા છે તો એના માટે હવે તારે બધી સગવડતા કરવાની છે. તરત જ બોટાદથી શિવલાલ આવ્યા, ઘરમાં અનાજ ભરી દીધું, એક વૃદ્ધ બાઈને સેવામાં રાખી દીધા, વાણિયાના 500 રૂપિયા મૂકી દીધા કે લો આમાંથી તમારે જેટલો ખર્ચો થાય એ બધો આપજો અને વાપરજો, ગીગા દાદલનું ધ્યાન રાખજો. આમ ભગવાનને સહારે જીવે ને એની ભગવાન અર્પણ રક્ષા કરતા હોય છે, માટે એવા નિષ્ઠાવાન ભગત થવું. આપણે તો થોડુંક દુઃખ આવે ત્યારે મંદિર આવવાનું બંધ થઈ જાય, હે માળા બંધ થઈ જાય, માનસી બંધ થઈ જાય, ઘણા તો મંદિર એટલા માટે જ આવે છે કે આપણો વ્યવહાર સરખો રહે, બૈરા છોકરા હાજા નરવા રહે, એટલા માટે સત્સંગ કરવાનો નથી. સત્સંગ તો કેવળ પોતાના જીવાત્માના કલ્યાણ માટે કરવાનો છે. એક ભાઈને સંતાન થયું તે પછી શું હોય, ઈચ્છા દીકરાની હોય પણ દીકરી આવી, તો કે એટલું એટલું આપણે પાડ્યું ને એટલું કર્યું પણ કાંઈ વળ્યું નહીં, શું વળે દીકરી કે દીકરો, જે આવે એમાં ભગવાનની ઈચ્છાથી રાજી રહેવું જોઈએ. એટલે તમારા દીકરા આવે તો જ રાજી થાવ તમે બધા, દીકરી આવે તો શું વાંધો છે? હે વાંધો છે કાંઈ? નકરું સ્વાર્થમય જીવન ન જીવાય હો ભાઈ. દીકરી મા બાપનું પાલન કરે, પણ દીકરા કોઈ કરે છે? મોટા થાય પછી કોઈ કરતું નથી. એ મોટો દીકરો પરણે ને એની વહુ આવે પછી આહો ને બોલા ચાલી થાય, પછી એમ કહેવાય નાનો દીકરો પરણશે ને પછી મેળાવશે, આ મોટીમાં કાંઈ નીકળ્યું નહીં. નાનો પરણે તો એની એવી જ આવે ને, આ લોકની રીત જ છે. ડોહીમાં સમજી જવું પડે કે ભાઈ સ્વભાવ મૂકીને બધાને રહે સેટંગ કરીને રહેવાય, આ તો સ્વભાવ એક કે મૂકવા નથી. અને પછી ઝઘડા થાય પછી કે બહુ હારી ન આવી, ઘર ઘરના ઝઘડા છે બધા. બોલો. એટલે અહીંયા સ્વામી કહે છે કે ધીરજ રાખો તો ઝઘડા મટે બધા. સ્વભાવ ટાળતા નથી અને વાક કાઢે પછી એકાબીજાનો, એટલે દુઃખી જ રહેવાના. પહેલા તો હાહુબાનું બહુ સલણ હતું, હવે તો નીકળી ગયું બધું. ઓલા એક ઘરમાં જો ને કોઈને કઈ આપતા નહીં, સંન્યાસી મહારાજ આવેલા ઓરડે ભિક્ષામ દેહી કરીને ઉભા રહ્યા હતા. એના છોકરાની વહુ હતી, કીધું સંન્યાસી મહારાજ અમારા ઘરનો નિયમ છે, અમે કોઈને કઈ આપતા નથી. એ તો વહી ગયા સંન્યાસી. તો રસ્તામાં એને હાહુ મળી, ઓલી બાઈએ ના પાડીને એને કે સંન્યાસી મહારાજ ક્યાં ગયા હતા? તો કે હામે ઘેર ગયો હતો. શું કીધું? તો કે બાઈ એક હતી, એણે એમ કીધું કે ભાઈ અમારા ઘરનો નિયમ છે, અમે કોઈને કાંઈ આપતા નથી, એટલે હું જતો રહ્યો. તો કે હાલો સંન્યાસી મારે એમ છો કે આ ડોશીમાં કંઈક આપશે ભિક્ષા ભિક્ષા? તો ફળિયામાં સંન્યાસી મહારાજ ઉભા રહ્યા ને ડોશી ઓસરીને કોરે ચડી, પછી હાથ લાંબો કરીને કહેશે કે જાઓ સંન્યાસી મહારાજ અમારા ઘરનો નિયમ છે, કોઈને અમે કાંઈ આપતા નથી. તો કે પહેલી બાઈએ તો કીધું જ તું ઈ. તો કે એ તો કાલની આવેલી મારી દીકરાની હોવું છે, ના પાડે તો હું પાડું. એ નહી પાડે, જો ના પાડવામાં મોટે બેની. બોલો. હવે આવા સ્વભાવ એ કોઈ સુખી થાય? દુઃખી જ થવાનું છે નામાં. માટે જેને સુખી થવું હોય ને એને પોતપોતાનો સ્વભાવ સુધારવો. કોઈ દુઃખી નથી કરતું, માણસને પોતાનો સ્વભાવ જ દુઃખી કરે છે. સ્વભાવ સુધારવા નથી ને બીજાના વાક કાયદા કરવા છે. ઓ હર કોઈ માણસ પોતાના સ્વભાવથી દુઃખી થતા હોય છે, ધાર્યું ન થાય એટલે દુઃખી થઈ જાય. એટલે ભાઈ આ સમાજમાં કોઈનું કાંઈ ધાર્યું થતું નથી, ઘરમાંય નથી થતું, અને આ આધ્યાત્મિક માર્ગમાંય નથી થતું, અને સમાજમાંય નથી થતું. હવું કેમ કરવું પડે છે? ધાર્યું કરવાના સ્વભાવવાળા જ દુઃખી થાય છે. કહો પેલા દરજીને રીંગણા આપ્યા પટેલે, તો ઘેર દઈ આવ્યો દોડતો દોડતો, આનું રીંગણાનું શાક કરજી. તો બાએ તો પેલા ડાળ ઓરી દીધેલી, એટલે એને એમ છું હાંજે કરશું, રીંગણા ક્યાં વ્યા જવાના છે. બપોર સુધી સંકલ્પ કર્યા, ભાઈ ભાઈ મજા પડી જાય, બાજરાનો રોટલો રીંગણાનું શાક. બપોરે 12 વાગે આવ્યો તો ડાળ આવી વાટક્યામાં, અને પીતો ગયો અનંતભાઈ. જેમ તેમ માંડ્યો બોલવા, ધીરજ ન રહી, 2-5 કલાક ખમી ગયો તો હાજર ન મળત. એ દરજીની વાત નથી, તમારી વાત છે. એ ક્યારેક ન બને હોય તો ખમી જવું. હું ઢોકળા બનાવીને કહીને ગયા તો હાજર બનાવજો, બીજું હાંજે ન બનાવે કે કાલ બપોરે બનાવજો. જાતું કરવું સુખી થવું હોય, અમથા ધડીકા લેવાની. આ પેટમાં તો હવે હું જે ભરો એનથી ભરાય છે, હારું હારું જ નાખો તો ભરાયું થોડું. અને ભાડું જોવે શાક રોટલા, બીજું શું જોવે? આખી જિંદગી ગરીબ માણસ શું ખાય છે? ખાલી લુખા રોટલા ખાય તો એનું જીવન હાલે છે. અને તમે બધા પૈસાવાળા રોજ 17 ભાતનું ખાવશો તે વધારે નથી બીમાર પડતા? પછી ડૉક્ટર કહે હવે આ ન ખાતા હો, પછી રહોડ આમ જાય ટગર ટગર જોયા કરે, બધા ડબલા ભીર્યા હોય પણ કઈ ખવાય નહીં. શું કરવું, એટલું બધું ભગવાન આપ્યું પણ કંઈક ખવાતું નથી, શું કરી તો કંઈક ખવાય, શું કરી તો ભૂખ લાગે. એટલે ગરીબ એમ કે શું કરી ભૂખ લાગે પણ કાંઈ છે નહીં, બેનું હરખું જ છું કે નહીં. તો એ પછી માટે ધીરજ અને સમજણ હોય ને એ માણસ ગમે એવા દેશકાળ ગમે વિપત્તિમાં સુખી રહી શકે છે. ઈચ્છે સંકટ આવવા જેમાં સાંભળે શ્રી ઘનશ્યામ, નિષ્કુળાનંદે ભક્ત કહીએ નારાયણના નિષ્કામ. નિષ્કામ ભક્તને તો ગમે એવા સંકટ આવે ને પણ એ તો ભગવાનને જ સંભાળે. કુંતાજીના જીવનમાં પાંડવોના જીવનમાં કેટલું દુઃખ આવ્યું પણ એણે ભગવાન જ સંભાળ્યા, ભગવાનને જ આયરે રાખ્યા. હસ્તિનાપુરનું જ્યારે રાજ મેળવ્યું ને કૃષ્ણ પરમાત્મા જવા તૈયાર થયા ત્યારે કુંતાજીએ કીધું કે મહારાજ આ તમે રાજ મેળવ્યું પછી વયા જ આવશો અને દુઃખમાં આયરે રહેતા, માટે અમને કાયમ દુઃખ આપો કે તમે ભગવાન આયરે તો રહ્યો. હે કુંતાજી, એવું કોઈ માગી શકે? તમે કોઈ ભગવાન પાસે દુઃખ માગો છો? હું શાંગળી કરો અત્યાર સુધીમાં ભગવાન પાસે દુઃખ જેને માગ્યું એને, આપણે નથી માગ્યું, તમારે કોઈ માગ્યું? હું માગો રોજ સુખ આપો એમ. હવે માગીને પણ આવી પડે તો શું કરવું? બસ આવી પડે તો ધીરજ રાખવી. એના માટે આ ધીરજ આખ્યાની કથા છે. આપણે કાંઈ માગવા જવું નથી કે ભગવાન અમને દુઃખ આપો, પણ હવે નથી માગતા તો ક્યારેક આવી પડે છે ને. દેહનું દુઃખ હોય, સંબંધીનું હોય, ઘરનું હોય, ધનનું હોય, વ્યવહારનું હોય, કેટલાય પ્રકારના દુઃખ હોય છે, માટે એમાં બધી ધીરજ રાખવી. ધીરજ રાખે ને એ માણસ ક્યારેય દુઃખી થતા નથી. સંકટ ગમે એટલું આવે ભગવાન ન છોડતા એમ સ્વામી કહે છે. ભગવાન નહીં છોડો ને તો ભગવાન તમારું બધું જ કામ પાર પાડી દે, અને બીજું કાંઈ નથી ઇચ્છતા એ ભગવાનના નિષ્કામ ભક્ત છે. સ્વામી લખે છે કે જેના કસાણા કસોટીમાં તનજી તે થયા નર નિર્વિઘનજી, સુખ દુઃખ પડે ન મુંજાય મનજી, કાચું માને સાચું કસણી વિનજી. કસોટીમાં જે જે કસાણા છે ને એ જ બધા નિર્વિઘન થયા છે. ભાઈ કસોટીમાં જે નથી આવ્યા કેમ ખબર પડે કે આને હવે નિષ્ઠા છે કે નહીં ભગવાનની? અત્યારે બધી રીતે સારા દેશકાળ હોય તો આપણને ભગવાનની નિષ્ઠા બહુ લાગે કે મારી જેવી નિષ્ઠા કોઈને નહીં, પણ જ્યારે ભગવાન આપણી પરીક્ષા લેવાનું શરૂ કરે ને કાંઈક વિપત્તિ આવે ને કસોટી લે અને ત્યારે એમ માને કે વાહ ભાઈ વાહ, મારો હરિ કરે મારા માટે સારું જ કરતો હોય છે, મારું કોઈ દી અહિત નહીં કરે, આવું જ જેને એક અંતરમાં રહેતું હોય એ નિર્વિઘન થઈ જાય છે. ગમે એટલું સુખ દુઃખ પડે પણ મન મૂંઝાય નહીં, એનું રાજી રહે ભગવાનની ઈચ્છામાં. ભગવાનની ઈચ્છા એ જ એનું પ્રારબ્ધ મનાય એને. કાચું માને કસણી વિના શોધાણું માને છે સાર, કાચું માને કસણી વિના ફેરવણી એવો ઊંડે ઉરે વિચાર, ફરી ન થાય ફેરવણી એવો ઊંડો ઉરે વિચાર. જય માં કુલાલ કસે મૃતિકા, બલી કાષ્ટ ને કસે સુતાર, જેમ ફૂલાલ કસે મૃતિકા, બલી કાષ્ટ ને કસે સુતાર. હે દરજી કસે દુકુલ ને લોહ ને કસે છે લુહાર, સલાટ
શિલા ને કસી કરી રૂડું આણે વળી તે મારું કસાય છે જન હરિના ત્યારે થાય છે શુદ્ધ સ્વરૂપ
કસાય છે જન હરિના ત્યારે થાય છે શુદ્ધ સ્વરૂપ
ત્યારે થાય છે શુદ્ધ સ્વરૂપ
ત્યારે થાય છે શુદ્ધ સ્વરૂપ
સ્વામી કે કાચું માને કસણી વિના કસણી જ્યાં સુધી ભગવાને આપણી લીધી નથી ત્યાં સુધી કાચું છે શોધાણું માને સાર પરીક્ષામાં પાસ થઈ જાય પછી સાર માને ગવા બેવા પછી એને ક્યારે ફરીને ફેરવણી રહેતી નથી ભાઈ એવો ઊંડો એને અંતરમાં વિચાર રહે છે દ્રષ્ટાંત આપ્યા અહીંયા કુલાલ એટલે કુંભાર માટલા બનાવતા ને પહેલાં ત્યારે મૃતિકા લાવે ખોદીને પછી એનું ગાર્યું કરે ને એને ખૂબ કચરે ખૂંદે પછી એમાંથી પછી સારા સારા વાસણ બનાવે ચાકડા ઉપર ચડાવીને પછી જે બનાવવું બને પણ માટીને કસાવીને એમાંથી કોઈ વાસણ બનતા નથી બીજું દ્રષ્ટાંત આપ્યું હુથારનું હુથાર છે એ લાકડા હોય જેવા તેવા ઢેબાવાળા પણ એને વાહલો આકી આકીને રંધો મારી મારીને કેવા સરસ મજાના ફર્નિચરનું કામ કરે તો જોવું ગમે કહો એ કાષ્ટનો ઢેબો એમને મૂકી જો શો કેસમાં સારો લાગે એને કસવું પડે છે દરજી કસે છે એમ દુકુળ દુકુળ એટલે વસ્ત્ર આ તમે પેન્ટ શર્ટ પહેરો એ તો તાકામાંથી ફાડીને આપે ને પછી એમનામાં એ ટીંગાડી જો સારું લાગે પણ દરજીની દુકાને જાઓ પછી માપ લે પછી આખું કાપી નાખે કટકા કરી નાખે તમે એમ કહો કે ભાઈ આવા મોંઘા ભાવનું 1000 રૂપિયાનું મીટર આ તમે કટકા કેમ કરી નાખ્યા કટકા ગીરે ના થાય પછી એનું પેન્ટ બને એનું શર્ટ બને બોલો પછી તમે પહેરો તો રાજી થાવ કે ના બરાબર છે અત્યારે કપડાં કરતાં સિલાઈના ભાવ વધારે છે બોલો અહીંથી બધાને કપડાં આપ્યા આપણા કર્મચારીને 500 રૂપિયાની એક જોડ તમે કીધું સિલાઈનો શું લે આ લોકો એ કે 500 રૂપિયા છે સિલાઈના બોલો સિલાઈના 500 અમને તે ખબર જ નહોતી સિલાઈની હું લેતા છે અમારે કોઈ કરવાને આવે નહીં આ એક પહેર્યું ને એક ઓઢ્યું શ્રીજી મારા સાધુને બહુ સુખિયા કરી દીધા આ દાચ્યો ન જોવે જો મહિને દાડે એકવાર જ મુંડન કરાવવાનું નો તેલ જોવે નો આભલું જોવે નો દાચ્યો જોવે કશું નહીં દરજી અમારામાં કંઈ કમાય નહીં આનંદે કમાય નહીં શું કહેવું તમારું એ પછી આ લાભ લીધા જેવો છે તમારે કોઈને લેવો હોય તો બધાની કસણી થાય ને ત્યારે એનો રૂપ રંગ અને બધું બને છે ને પછી માણસ એને અંગીકાર કરે છે આ પથરા પીડ્યા હોય આપણે મંદિર બનતું પથરા આવતા કેવા અણઘણ પથ્થર જોવા ન ગમે એવા આવે પણ આ બધા શિલ્પીએ કેવા કંડારીને ડિઝાઇનો પાડીને મૂક્યા ને પછી એમ શિલ્પી છે ને એ પથ્થરને કહે એમાંથી સરસ મજાનો પથ્થર એમાંથી ભગવાનની મૂર્તિ બનાવે છે ઘનશ્યામ મહારાજનો આપણે ઓર્ડર દેવા ગયા ત્યારે કેવા પથરા જોવા અમને લઈ ગયો છે ને વાડામાં બહુ જાજા પથરા પીડ્યા હોય ને એમાં એ કીધું હારામાં હારો પથ્થર લેવાનો છે એ કે પૈસા તું કહે એટલા એ કે 5 લાખ થાય મેં કીધું વાંધો ને અમારે 1 કરોડ રૂપિયાનું મંદિર છે ઘણા 1 કરોડ રૂપિયાનું મંદિર બાંધે પછી મૂર્તિમાં લોભ કરાય પછી મંદિર કોઈ જોવાનું ન હોય મૂર્તિને જ જોવાના હોય લોકો એક સાધુ મને કે તમે બહુ જાજા પૈસા આપ્યા મૂર્તિના કે એટલા બધા અપાય નહીં મેં કીધું ભાઈ આ તો ભગવાન છે ભગવાન માટે હું મોંઘું કહો જેને કાયમ જોવાના છે જેને કાયમ દર્શન કરવાના છે એમાં લોભ ન કરાય. તમે બંગલો બાંધો પણ ફર્નિચરમાં લોભ કરો છો, કેટલું સજાવટ કરો. હા, પછી સંતોને લઈ જાય ને બધું બતાવે કે સ્વામી આ રૂમ, આ રૂમ, બેડરૂમ, ને અહીંયા બાથરૂમ, ને અહીંયા બાથ. એક ભાઈને ગયા તો બાથ બતાવે ને એમાં ટીવી ગોઠવેલું હતું, ત્યાં દબાવે એટલે પાણીના ફુવારા છૂટે. મેં કીધું આમાં આમાં રહેવાનો કે અમે નીકળવાનું છે પાછું. એ કે આ છોકરા માટેનું છે, આપણું તો બીજું છે. મેં કીધું બહુ સારું, લ્યો સાધુ કીધું હોય ને કાંઈ દાન કરજો કામ તો. કે સ્વામી હમણાં ફર નથી, એ રહેવા જ જો, હમણાં રહેવા જ જો. કરોડો રૂપિયા બંગલામાં બાંધા બગાડાશ લ્યો, કારણ કે ન્યા મહિમા છે, ત્યાં બધું થાય. સત્સંગને અર્થે વાપરવું હોય તો જીવડો ઉયો જાય ને બોલો, બાકી તો બધું થાય. પણ કસોટીમાં લે ત્યારે ખરા હરિભગત થવાય છે. એ મૂર્તિ સલાટ જ્યારે બનાવતો હોય ત્યારે આપણને દયા આવી જાય, એમ પથ્થરને ટાંકણા મારીને સોડા પાડતો હોય હો, પણ કેવું રૂપ લાવે બોલો. પછી મૂર્તિનું હવ પૂજન કરે છે, એના દર્શન કરે છે, એની સેવા કરે છે. કહો આપણે આ લાડેલા ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ બનતું ને જ્યારે અમે 10 દિવસ રોકાણા થઈ ગયા, કાયમ માથે બેહી ત્યાં જઈને. એ કે આ સ્વરૂપ જે બન્યું છે ને એટલા સુધી મૂર્તિ ઘણી બનાવી પણ આવું બન્યું નથી. મેં કીધું આ અમારા હરિભગતની સંતોની બધી બધાની ભાવના હતી ને, એટલે તમારામાં ભગવાનને રહીને પ્રેરણા કરીશ. આજ પણ કોઈ દર્શન કરવા આવે છે બહારના સંતો, એમ કે તમારા ઘનશ્યામ મહારાજ બહુ રૂપાળા. મેં કીધું આ બધી છે ને ભાવના છે ભક્તોની, એટલે અહીંયા આવીને બિરાજ્યા છે. હવે તો આ મૂર્તિનો સુખ માંડો લૂંટવા, રાત દિવસ માંડો સંભાળવાનું, માંડો ભજન કરવા, એ પ્રગટ ભગવાન બિરાજે છે. અને મૂર્તિ ન જાણતા હો, સાક્ષાત પ્રગટ છે. તમારા જે સંકલ્પ હોય પૂરા થાય. એમ સ્વામી કે જાણો જેમ શોધાય છે સુવર્ણ તે કનક કુંદન થાય છે, રૂડી રીતે રૂપ શોધતા જાણો ચોખ્ખી ચાંદી કહેવાય છે. સુવર્ણ હોય ને એને પછી અગ્નિના ભઠ્ઠામાં નાખે એટલે કુંદન થાય, સોળવલ્લું સોનું થાય, એમાં કોઈ ભેગ રહેતો નથી. રૂપાને શોધતા શોધતા એને અગ્નિમાં નાખો એટલે ચોખ્ખી ચાંદી કહેવાય. એમનેમ એનો ભેગ ન જાય, પણ એને અગ્નિમાં નાખે ત્યારે જાય છે. પછી એના રૂપ રંગ અને રૂડાપણું મૂલ તોલમાં વધે વળી, તે સોજાથી સૌ સમજો વળી કિંમત સઘળી, બધી કિંમત સઘળી લ્યો. એના રૂપ રંગ ને રૂડાપણું પછી આવે છે, તોલમાંય વધે ને ભાવમાંય વધે. એમ ભગતની પરીક્ષા લે ભગવાનને, પછી એમાં પાસ થઈ જાય તો બધી રીતે એની કિંમત થાય, નકર કિંમત ન થાય. જેમ બીજી ધાતુને ગાળી બાળે મેલમાયથી, તેને તોલે જે ભેગે ભરી અન્ય ધાતુ આવતી નથી. જેમ પર્યટ પટકે પટને વળી દે મુશળનો માર, ત્યારે મેલ માહિલો નવ રહે રતી નિરધાર. જેમ મજીઠને ખાંડે ખરી રૂડી રીતે સુરંગ રે, ચળકે રંગે આવે ચટકી વળી તેમાં તે આવે તેજ. એમ ભક્ત ભગવાનના આવે કષ્ટે શોધાય આપ, નિષ્કુળાનંદે ભક્તનો વળી વધે અધિક પ્રતાપ. બીજી ધાતુ હોય ને એક ગાળેલી ધાતુ હોય, એ બે ને તોલમાં કરો તો હરખી ન આવે. ગાળેલી ધાતુ છે જે કસાયેલી છે એની કિંમત વધી જાય છે. જેમ આ ધોબી કપડાં લઈ જાય ને પર્યટ એટલે ધોબી, એ નદીને કિનારે લઈ જઈને છીપર ઉપર એવા પછાડે એવા પછાડે માહિલો મેલ બધો કાઢી નાખે. મુશળ એટલે ધોકા મારે. પછી અને મેં માઇલો મેલ રહેવા ન દી. રંગરેજ હોય ને મજીઠ, એને ખાંડે ને રૂપ એનો રંગ લાવે, ચળકે રંગ ચટકી, પછી કપડામાં રંગ ચડાવે તે કપડું બહુ સારું બને. એમ સ્વામી કે ભગવાનના ભગત કષ્ટ આવે ને એમાં શોધાય, કષ્ટમાં પાર પડી જાય એવા ભક્તનો જશ સ્વામી કે અધિક પ્રતાપ વધતો જાય છે. માટે કષ્ટમાં કાંઈ ન જવું, સહન કરવું, દુઃખ આવે તો સહન કરી લેવું, ધીરજ રાખવી. હવે સ્વામી એક પદ લખે છે, ભક્ત થાવું રે ભગવાનનું છે જો કઠણ કામ, સુખ સર્વે સંસારના કરવા જોઈએ હરામ, ભક્ત થાવું રે ભગવાનના. સ્વામી કે જેને ભગવાનના ખરેખરા ભગત થવું હોય એને સંસારના સુખ બધા હરામ કરવા પડે છે. ગુણાતાન સ્વામી મંદિર કરતા હતા, પાયો બૂરતા હતા, પાણો નાખે ને હરામ બોલે. શિવલાલ શેઠ હતા, સ્વામી કેમ આવું બોલો છો? તો કે તારે તેજુરીમાંથી રૂપિયા કાઢવા હરામ છે, અમારે આ પાયામાં પાણો નાખેલો કાઢવો હવે હરામ છે. શિવલાલની આંખ ખુલી ગયો, આટલા શબ્દમાં એને ઘણું ઘણું અંતરમાં અંજવાળું થઈ ગયું કે ખરી વાત કરી સ્વામી, કે આ પાયાનો પથ્થર ક્યારેય નીકળવાનો નથી, એટલે સ્વામી હરામ બોલે છે. એમ મારી પાસે એટલી બધી સંપત્તિ ભગવાને આપી છે અને હું આ સત્સંગને અર્થે વાપરું નહીં તો મારી સંપત્તિ હરામ બરોબર છે, કામ નહીં હું કહો. અને પછી એ સંપત્તિ વાપરી એણે સ્વામીને રાજી કરી દીધા. કેટલાય મંદિરો કર્યા, કેટલાય એને પુસ્તકો લખાયા, કેટલાને ભણાવ્યા, 25 તો પુરાણી કર્યા ભણાવીને. એ વખતમાં વચનામત 100 રૂપિયાનું થતું લઈ આપણે લખાવો ને, એ બધા વચનામત કેટલાય સંતો માટે લખાવ્યા. એ બધી બહુ સેવા કરી. રઘુવીરજી મહારાજની ભાવનગરમાં મોટી પધરામણી કરીને ગઢડામાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા, બહુ સેવા કરી. છતાંય સ્વામીનો સમાગમ કરે એટલે સંસારના સુખ બધા હરામ કરવા પડે ભક્ત થવું હોય ને. એને ચારવાના સ્વામી અહીં બતાવે છે, દેહ ગેહ દારા દામનું મેલવું મમતા ને માન હોય તો વાંધો નહીં, દેહ હોય ગેહ હોય દારા હોય દામ હોય, શાસ્ત્રો હોય એની ના નથી પાડતા, પણ શું કહે છે, એનું મેલવું મમતા ને માન એટલું છોડી જો, બાકી તમારી પાસે કરોડો રૂપિયા હોય તો વાંધો નહીં, અબજો હોય તો વાંધો નહીં. તમે ગ્રસ્તાશ્રમે છો એટલે રૂપિયા જ જોવે ને ભાઈ, રૂપિયા વિના કઈ થાય નહીં. ઘર સારું જોવે, દેહ સારો જોવે, પછી સ્ત્રી જોવે અને પૈસો જોવે, આ ચારવાના તો જોવે જ, ગ્રસ્ત છો તમે એટલે. પણ સ્વામી કે એનું એની જે મમતા અને જે આસક્તિ છે છૂટતું નથી એ છોડો, બાકી હોય એનો કોઈ વાંધો નથી. સમુદ્રમાં વાણ આયેલું જતું હોય, પાણી કેટલું હોય સમુદ્રમાં, પણ અંદર પાણી ન આવે ત્યાં સુધી વાંધો નહીં, પણ ઝીણું એવું કાણું પીડ્યું અને અંદર પાણી આવી જાય તો એ વાણ બુડાડે. એમ સંસારમાં રહ્યો, પૈસાવાળા થાવ, સંપત્તિ તમારી પાસે ખૂબ, એનો કોઈ વાંધો નથી, પણ એની જે આસક્તિ તમને ડૂબાડી ન દે એ ધ્યાન રાખવાનું છે. એટલે સ્વામી કહે છે, દેહ ગેહ દારા દામનું, દેહ એટલે આ શરીર, ગેહ એટલે ઘર, દારા એટલે સ્ત્રી અને દામ એટલે પૈસો, આ ચારવાના હોય ને, ભલે હોય એનો વાંધો નહીં. દેહ ગેહ દારા દામનું મેલવું મમતા ને માન, એહ માથે સુખ ઉપજે એવું भूले न पड़े भान, भक्त थाउ रे भगवान। आ चार माथी सुख आवे एवं भूल में एने क्यारे सपना में एवं न थाय के आ चार वस्तु में सुख से। देह में सुख नहीं, જેને માટે આપણે રાત દિવસ લાલન પાલન કરીને લાડ લડાવીએ છીએ, તેમ તેમ ખવારીએ છીએ, હુવારીએ છીએ, હારા શણગાર કરીએ છીએ, પણ એનાથી ભાઈ ભગવાન ન ભજાય, ભગવાનની આજ્ઞા ન પડે, ભક્તિ ન થાય, તો આ દેહને તો મોટો વેરી અને શત્રુ ગણ્યો છે. મોટા મોટો કોઈ આપણો શત્રુ હોય ને તો આ દેહ છે. જો ભજનને ભક્તિને આજ્ઞા ન પાળવા દે ને તો એના જેવો કોઈ બીજો શત્રુ જ નથી. માટે દેહની મમતા છોડો, એના બહુ લાલન પાલનમાં સમય ન કાઢો. દેહ તો આવા આપણે કેટલાય ધીર્યા છે. ઓહ, આ પશુ પક્ષીના દેહમાં ગયા છું ત્યારે કોણ ત્યાં કોણ આપણે નવરાવતું હતું, કોણ ટાઈમે ખવરાવતું હતું, કોણ કપડાં પહેરાવતું હતું, હે વિચાર કરો. માટે દેહના લાલન પાલનમાં આયુષ પૂરી ન થઈ જાય એનું ભક્તોએ ધ્યાન રાખવું જોઈએ, મુમુક્ષુએ. ઘણા તો બસ એની સજાવટમાં જિંદગી પૂરી કરે છે, હારું ખાવું, હારા કપડાં, હારું સન્માન માન, એટીકેટીમાં રહેવું, ફરવું. શિબિરમાં આવવું હોય તો તકલીફ પડે તો ફરવા જવું છે. તો પછી ન ફરવા જવાય પાંચ દિવસ પછી. એક યુવાન કાલ રજા લેવા આવ્યો મારી પાસે, મને કે મારે દેશમાં જવું છે. મેં કીધું રોકા ને, ટિકિટ કે આવી ગઈ છે, ટિકિટ લઈને પછી રજા લેવા આવે, ડાયા બહુ આ બધા સાધુ ને તમારે આ ટીમ નાખી દી. મેં કીધું કઈ દિવસ દે, અત્યારે 10:30 જ જાઉં છું. તો મેં કીધું હું રજા લેવા ઉપડી જા ને, અમથો આવ્યો રજા લેવા. પછી એમ થાય ને કે સ્વામી ઓલી એમ કે ક્યાં ગયો હતો તું દેખાણો નહીં, કેવા થાય ને તમે રજા લઈને ગયો હતો. બહુ વંશારો શેઠ ને ક્ષેત્રે એમ સાધુ ને ક્ષેત્રે. એ કે મારા બાપાએ કીધું છે વણ તારે ટૂંકું વેકેશન છે ને, એટલે તું અહીંયા આવ્યો તો આપણે ભેગા રહીએ 8 દી તો આનંદ આવે. મેં કીધું આ 22 વર્ષ રહ્યો તે આનંદ નથી કર્યો. સાધુ થવા આવે ને છોકરા, પછી એની માં કે એનો ભાઈ કે અમારે મળવું છે, ત્યાં 22 વર્ષ મળ્યા ને શું કર્યું. પછી મહિમા જાગે, છૂટો પડે ને, નકર તો બધા ઘૂસતા મારતા ને ગોદે સડાવતા હોય. પણ જો સાધુ થવા નીકળે પછી ભાઈનો મહિમા બહુ વધે. નકર કોઈ હામું નો પેલો કપડા નું કહેતો હોય તો શિવાડી ન દેતા હોય. બોલો, આ બધું આવું છે. માટે સ્વામી એમ કહે છે કે દેહના લાલન પાલનમાં જિંદગી પૂરી ન કરી દેતા ભગવાન ભજો. ને બીજું ગે ઘર, ઘર બહુ સારું બાંધો ને પછી ઘર તમને બાંધે. હું હા સારો બંગલો બાંધો પછી એમાં મહેનત તો તમે બહુ કરી હોય પછી ઘર તમને બાંધે. પછી એમ થાય કે હવે આમાંથી કેમ નીકળાશે. એક ગામના રાજાએ બહુ સારો બંગલો બાંધ્યો, આખું ગામ જોવા આવ્યું, વખાણ બહુ કરે. એક મુખીનો આવ્યા ગામમાં, તે બધાએ કીધું રાજાજી આ એક બધા જોવા આવ્યા ને બધો બંગલો તમે બહુ સારો બનાવ્યો, પણ મુખી આવતા ને મુખીને બોલાવો કે કેમ આવ્યો નહીં. તે મુખીને બોલાવ્યો કે મકાન બહુ સારું કર્યું પણ આ દરવાજો બહુ હાકડો કર્યો, તમે બધું સારું છે આમાં. એ કે તમે મરશો પછી આમાં ઠાઠડી નીકળશે નહીં. એ કરતા મુખી ન બોલાવ્યો તો હું વાંધો હતો. એમ તમે હારા મકાન બનાવો પછી જોવા બોલાવો ને બધાને, કે આવજો આપણે મકાન બનાવ્યું છે. બોલે આવીને વખાણ કરેલા, તમને પોરસ લઈ જાય કે વાહ ભાઈ વાહ, બધા વખાણ હારા કરે છે. બસ આ જ ફળ મકાન, બીજું શું? અહીંયા સાધુ ને કે કેમ સ્વામી મકાન તો બહુ સારું, હો અમારે તો વખાણ જ કરવાના, એમ થોડું કહેવાય તમે સારું નથી બાંધ્યું, આમાં તમે બંધાવાના છો ને હવે અમે નીકળવાના નથી, મંદિરે આવવાના નથી, એમ તો કહેવાય નહીં. બહુ સરસ, બહુ સરસ. ગેહ એટલે ઘર, ઘરમાં ન બંધાવવું. ગ્રસ્તને એવું લખ્યું, મહેમાનવત ઘરમાં રહેવું, મૂઢની જેમ ઘરમાં આસક્તિથી ન રહેવું. શાસ્ત્રના વચન તો વિચારો, મહેમાનવત ઘરમાં રહેવું. તમે કોઈ મહેમાનવત રહ્યો છો કે ઘરધણી થઈને રહ્યો છો? આ પંખીઓ હોય ને એ તમારા ઘરમાં મહેમાન થઈને આવે છે, માળો કરી ઈંડા મૂકે ને બચ્ચા થાય જાય ઉડીને, એ ઘર નથી બાંધતા ક્યારેય, એ તમારા ઘરમાં ઉંદરડા છે, શેકલા પારેવા એ બધા એમાં આવીને માળા કરે. સર્પ કોઈ દી ઘર નહીં બાંધતો, એ બીજાના ઘરમાં રહે છે, ઉંદરડા ભણ કરે એમાં ઘરી દે, એ કોઈ દી ઘર નહીં બાંધતો. ઘર બાંધો ભલે પણ એમાં બંધાવ નહીં, એમ સ્વામીનું કહેવાનું છે. દારા એટલે સ્ત્રી, સ્ત્રી પરણો પણ એમાં આસક્તિ એટલી બધી ન રાખો કે એના વિના ચાલે નહીં, એનું ચિંતન થયા કરે, એનું મનન થયા કરે, એ નહીં સારું, એ પછી બંધનકારી છે, મરો ત્યારે બધું દુઃખ થાય. પછી દામ, પૈસો ભલે આપ્યો હોય ભગવાને પણ લોભ ન કરવો, પાત્ર પાત્રતા મળે ને વાપરો બસ, નહીતર પૈસાની જો વાસના રહે ને તો હરપ થવું પડશે. હું હા, પહેલાં તો જ્યાં ડાયટ આવે ને ત્યાં હરપ થઈને બેસે, પછી કોઈ સાધુ મળે તો ઉદ્ધાર કરે. કોણ ઉદ્ધાર કરે કયો? માટે આ ચારે વાના છે, એ ગ્રસ્ત અને બંધન કરનારા છે. એટલે સ્વામી કે એનું મમતા ને માન મૂકી દેવું, બસ એટલું કરવાનું છે. એની મમતા ન રાખવી, એનું માન ન રાખવું. તમારી પાસે સંપત્તિ ઘણી હોય પણ નિર્માની થઈને રહેવું. આજ આપણા સમાજમાં, આ સત્સંગમાં ઘણા ભક્તો છે, અબજોની સંપત્તિ છે પણ હાવ નિર્માની થઈને રહે છે, ખાલી મમતા રહેતી છે થોડી ઘણી પણ માન તો નથી દેખાતું. કે આટલી બધી સંપત્તિ હોવા છતાંય માન નથી રાખતા કે અમે કંઈક સહી એમ, પણ છૂટે નહીં તો મમતા હોય થોડીક. માટે સ્વામી આ બે વસ્તુ રાખવાની ના પાડે, સુખી થવું હોય તો. આ બધા સુખી થવાના ઉપાય છે. અને મોટા સાધુ કહેતા કે ખોટું તો હોય નહીં, એને જ કે આપણે એને સ્વાર્થ હતો નહીં એટલે ખોટું આપણને ખોટે રસ્તે ચડાવી દે, એવું જ કાંઈ હતું નહીં. એટલે સ્વામી કહે છે એનું મમતાને માન મૂકી દે, એમાંથી સુખ ઉપજે એવું ભૂલે ન પડે. ભાન આ ચાર વસ્તુમાંથી સુખ આવે એવું ભગવાનના ભગતને ભૂલમાંય ન થાય કે આ ચાર વસ્તુમાં સુખ છે. એમાં સુખ નથી પણ હવે એ બધું હોય એટલે એ સાચવવું પડે, રાખવું પડે, એમાં સુખ ન માનવું ક્યારેય. વિપત આવે વણ વાકથી તે તો સહેજો શરીર, ઉપહાસ કરે આવી કોઈ રે તેમાં રહે દ્રઢ ધીર, ભક્ત થાવું રે ભગવાન. વિપત્તિ આવે વણ વાકથી, આપણો કાંઈ વાક ન હોય, અપરાધ ન હોય, અને શરીરમાં એવી વિપત્તિ આવી જાય, કાંઈ દુઃખ આવી જાય, એવો ભયંકર રોગ આવી જાય, અરે કોઈ આવીને ઉપહાસ કરે, મશ્કરી કરે, ગાળો દે, અપમાન કરે, તિરસ્કાર કરે, એમાં એ ભગવાનના સંતો ભક્તોને દ્રઢ ધીરજ રહે છે, એને ભગત કહેવાય છે. આપણા નંદ સંતો ગામડા ફરતા કેટલી ધીરજ રાખતા, કેટલી ધીરજ. એકવાર ગામડા ફરતા ફરતા એક નદીને કિનારે સ્નાન કરીને સંતો ધ્યાનમાં બેઠા હતા. અજ્ઞાની પાંચ સાત લોકો આવ્યા અને બહુ અપમાન કર્યું, તિરસ્કાર કર્યો, ગાળો દીધી, અપશબ્દ બોલ્યા. સંતોએ તો આંખ જ ન ખોલી, ઈવડાને એમ જોવા બેરા લાગે છે, કે એટલું એટલે આપણે ગાળું દીધી, અપમાન કર્યું, તિરસ્કાર કર્યો, ધૂળ ઉડાડે તો આ બોલતા ને સંતોને ખબર હતી કે આ બોલાય નહીં, કાંઈ અજ્ઞાની છે એને અરે હું બોલું, સહન કર્યું. થોડાક શેઠે વૈયા ગયા ને એમાં એક પાછળ રહી ગયો હતો, તો સંતો વૈયા ગયા પછી બહુ હસવા માંડ્યા. તો ઓલો પાછળ હતો ને પાછો આવ્યો, એ કે સાધુરામ તમારું એટલું અપમાન કર્યું, તિરસ્કાર કર્યો, ગાળું દીધી, તો તમે હસો છો? તો કે ભાઈ એવું છે ને, તમારી દુકાનમાં જે માલ હતો ને એની અમારે જરૂર નહોતી. હું કે તમારો માલ અમે તમને પાછો આપ્યો, તમે જે ભેટ ધરી એની અમારે જરૂર નહોતી. બોલો કે પણ એ વાત તમે શું કરી મને કાંઈ સમજાણી નહીં. કે તમને કોઈ ભેટ દેવા આવે ને તમે ન રાખો તો પછી શું થાય? તો કે એ તો આવ્યો એને પાછી દેવાની હોય ને, નો રહી લઈ જાય પાછી. એમ તમે આ બધું કર્યું એમાં અમે કાંઈ રાખ્યું નહીં, એટલે બધું તમને પાછું વાપ્યું. એણે કીધું, સંતોએ કીધું, ભલા માણસ આવો મનુષ્ય દેહ મળ્યો છે તો ભગવાન ભજવાને આવા હું કામ ટીખળ કરો છો, લોકોને હું કામ હેરાન કરો. મુમુક્ષુ એક આત્મા હતો એમાંથી, એને સ્વામીની વાત લાગી ગઈ કે ના સાધુ કંઈ ખરી વાત છે, આપણે આવું કરાય નહીં. કેટલો કેટલો ઉપહાસ કરે, તિરસ્કાર કરે, પણ એ બધું સહન કર્યું આપણા નંદ સંતોએ. કહો બોલા, એક ગામમાં સદાનંદ સ્વામી ગયા હતા, તે ચોરામાં જઈને ઉતર્યા ને કથા વાર્તા કરી, એટલે લોકો મળ્યા આવવા ને બેહીને વાતો. તે ચોરાનો બાવો હતો ને એને તેલ રેડાણું કે આ સાધુ જો અહીં રહે તો બધા મારા શિષ્યોને વાળી લે. એક દી પછી બપોર પછી સાધુએ કીધું, એટલે વૈયા સાધુરામ મારી હારે આવો ને કામ છે. એટલે સ્વામી તો ભોળા સંત, એ કાંઈ ને કંઈક કામ હશે તો મને જોડમાં લઈ જતો હશે. તે લઈ ગયો ખળાવાડ બાજુ વકળામાં, અને શીશમનો લીધો દંડો અને માંડ્યો વાહામાં ફટકારવાઓ, ગાયલું દેતો જાય ને દંડા મારતો જાય. ત્યાં પેલા ખળાવાડમાં માણસો અનાજ લેતા હતા, એને એમ થયું કે ભાઈ ખળાવાડમાં ઢોર આવ્યું હોય ને બે મોઢા મેરે એટલું બધું મરાતા છે ઢોરને, તો બધા દોડીને આવ્યા. ત્યાં તો સાધુ આ ને મારે આ બાવો, તે માંડ મુકાયો, લાકડી ભાંગી ગઈ. બોલો એટલા સદાનંદ સ્વામીને માર્યા. ઓલા બધા છોડાવ્યા ને બાવાને વિધ્યા, બાવો કે માળો કે આ ગામમાં આવીને ગામ બગાડશે. સદાનંદ સ્વામી કે મારો વાહો ભાંગી ગયો તો હાજો થઈ જાય, પણ મારા ગુરુભાઈને લાકડી ભાંગી ગઈ કેમ હાજી થાય? બોલો કેટલી સહનશીલતા. હે આપણને કોઈ એક ગાળ દીધી હોય તો આપણે બે ઠપકારી દઈએ, તું મને હે નો ગાળ દે. એક બાઈને કોઈ નભાઈ કીધી, નભાઈ પેલા ગાળ ગણાતી, ન ભાઈ એટલે ભાઈ વિનાની, પછી એ ડોશી આને હો વાર નભાઈ કીધી, કેટલી વાર, તું નભાઈ તારો બાપ નભાઈ એમ કરતી હો ગાળું દીધી. પછી બધા જઈને કે મને નભાઈ કીધી, પણ આને હો વાર કહી લીધેનું કઈ ખરું. અમુક વઢકણી ડોશી હોય છે, એક ગામમાં વઢકણી ડોશી રહેતી હતી, રોજ ઝઘડા કરે બધી બાઈઓ એ. પછી એને પટેલે વારા બાંધી દીધા કે તારે રોજ એકને ઘેરે જ વઢવા જવાનું, આખા ગામમાં વઢવાનું નહીં. હવે એ ગામમાં સાધુ આવેલા, સાધુ આવ્યા એટલે જે બાઈને ઘેરે ઉતર્યા ને એને ત્યાં વઢકણી ડોશી વઢવા આવવાની હતી. એટલે કીધું કે સાધુ મહારાજ તમે જમી લો, હમણાં ગામમાં એક વઢકણી ડોશી રહે છે, મારે આરે એને વઢવાનો વારો હશે, એ તમને પછી ખાવાય નહીં દે, માટે તમે પહેલાં જમી લો, પછી આવી જશે ને તો કાંઈ સરખું કામ નહીં થાય. સાધુ કે તું ચિંતા કર, આજ એની આરે અમે વઢશું. હા સાધુ તો ઠાકોર જમાડીને ઓસરીને પહેલે બેઠા ને જ્યાં ઓલી જાપેથી પડકારા મારતી આવી, ભાઈ હજી નવરી નથી થઈ, રાંડ ખબર નથી આ તારો વારો હશે વઢવાનો, તૈયાર થઈ જા જલ્દી. ત્યાં તો ફળીમાં ગઈ ત્યાં સાધુ જોયા, આ મારા પીટ્યા નહોતું, ન મળ્યું ખાવા થઈ ગયા બાવાને કામા કુટ્યા ને આમ, ત્યારે સાધુને મળી ગયેલું દેવા. તે અડધો કલાક બોલ્યો, હા તો લેવો ને પછી હા લેવા ઊભી રહી, સાધુ એટલું જ બોલ્યા, થક ગઈ રંડી અને પાછો ઉપાડ્યો. વળી કલાક સુધી પડતાળા લીધા, વળી હા ખાધો, સાધુ એટલું થક ગઈ રંડી, એમ હાંજ સુધી આવ્યું. હાંજે પગમાં પડી કે ભાઈ સાહેબ સાધુ મહારાજ તમે મારો સ્વભાવ મૂકાયો, આખા ગામમાં હું બધાને વડતી હતી. સાધુ કે આમથી એટલી બધી લવ લવ લવરી કરે ભજન કરતી હો, આ મનુષ્યદેહ મળ્યો તે આ કાંઈ બાંધવા માટે મળ્યો છે, વઢવા માટે મળ્યો, ભગવાન ભજવા માટે મળ્યો છે. ત્યારે એ બાયનો સ્વભાવ સાધુએ મુકાયો. કોલ્યો બધા કંટાળી ગયા હતા, આખું ગામ એના થતો, એટલે વારા કરી દેવા પડ્યા. એટલે કહે છે સાધુ સિવાય સ્વભાવ કોણ ટાળે, કહો સાધુ મળે ટાળે. એટલે સાધુ છે ને એને ગમે એટલી ગાલું દે, કોઈ સહન કરે બધું, ઉપહાસ કરે આવી કોઈ રે તેમાં રહે દઢધીર, ભક્ત થાવું ભગવાનના, ખૂની ન થાય ખમે ઘણું એવો સહજ સ્વભાવે, નિષ્કુળાનંદ એવા ભક્તનો જસ જુગો જુગ કહાવે. આવા ભગત થાય ને એનો જસ તો ભાઈ જુગો જુગ રહેશે. આજ આ બધા ભક્તો થઈ ગયા છે પ્રગટના પરોક્ષના, આજ એને બધા યાદ કરે છે, મીરાબાઈને યાદ કરે છે, નરસિંહ મહેતાને યાદ કરે છે, લાડુબા જીવુબા દાદા ખાચર પર્વતભાઈ જમકુબા આ બધાને આપણે યાદ કરીશું. શું કામ? તો કે એણે ભગવાન ભજવા માટે બહુ બહુ સહન કર્યું છે. જીવુબા ને લાડુબા કે ઓછું સહન કર્યું છે? કેટલા લોકો કેવું બોલતા હતા કહો, સંભળાય ને એવું બોલતા હતા. એકવાર તો અભલ ખાચરને એમ છું કે સ્વામિનારાયણ નીકળે ને ઝાટકે દેવા છે. જીવુભાઈ કીધું કે બાપુની આજ નજર ક્રોધમાં આવી ગયા, મહારાજ તમે અહીંથી ન નીકળતા. મહારાજ કે અમને કેવા જાણો છો? તો કે ભગવાન છો તમે, તો હું કામ ચિંતા કરો, ત્યાંથી જ મહારાજ નીકળ્યા ને તરવાર લઈને ઊભા થાઓ. ગામના બધા શબ્દો પડેલા ને કુસંગીના, તે બાપુનો મગજ ઉયો ગયેલો, પણ ત્યાં નીકળ્યા ને તલવાર ઉગામી ત્યાં તો મહારાજે ચતુર્ભુજ રૂપે દર્શન દીધા. તરવાર બરવાર પડી ગયું ને પગમાં પડી ગયા, તમે તો ભગવાન છો કહો. એ લોકોએ કાંઈ ઓછું સહન નથી કર્યું ત્યારે ભગવાન જશે એને ઘેરે. હા, ભગત થવું હોય એને બધાને સહન કરવું જ પડે છે, ને આગળ બધા કર્યું જ છે. એના જશ પછી જુગો જુગ ગવાય છે. વિચાર તો કરો, જમકુબાઈને ભગવાનની ખાલી વાત સાંભળી ત્યાં એને એમ છું કે મારે સ્વામિનારાયણ ભગવાનને મળવું છે ને એનું ભજન કરવું. મહારાજા રાણા એના રાણી હતા, બોલો, ઉદયપુરના રાજાના રાણી. સ્ત્રીના કપડા ઓલા પુરુષના કપડાં પહેરીને ખાળેથી નીકળી ગયા, બોલો, ઊંટિયાના ખોખામાં તણદી રહ્યા. ભગવાન મેળવવાનો ખપ કેટલો કહો. એવા ભક્તના જસ જુગો જુગ ગવાય છે. આ તો કાંઈ કરવું ને નકરા મોજશો કરીને જિંદગી પૂરી કરવી એને કોણ ભોજોભાઈ સંભાળતું નથી કહો. માટે આવા ભગત થવું એમ સ્વામી કહે છે. એના જસ જુગો જુગ બધા યાદ કરે છે. હાલો જો વગાડો, ઊંઘતા નથી ને તો ધ્યાન કરો. અમારે સાધુ ને સારું ઊંઘતા એને એમ કહીને શું કહેતો કે ધ્યાન કરીશ. એક સાધુ ધ્યાનમાં બેઠા હતા, એના સેલાએ કીધું ગુરુ મહારાજ શું કરો? તો કે તારી માનું ધ્યાન કરું છું. કે કેમ ગુરુ મહારાજ એવું? તો કે જો ને ભગવાન નથી આવતા ને બધી માયા આવે તો એ જ કહેવાય ને કહો. માટે ભગવાનના ભક્તોએ સજાગ રહેવું પડે છે. જેહને થવું હોય હરિ ભક્તજી, તેહને ન થવું આ દેહમાં આસક્તજી, ભલી વિષય સુખથી રહેવું વિરક્તજી, જે સુખ સારું આ જળે છે જગતજી. લ્યો ભગવાનના ભગત થવું હોય એને આ દેહમાં આસક્ત ન થવું. દેહની આસક્તિ કેટલી કહો. દેહમાં બહુ આસક્તિ છે આ જીવને. એક ડોશીમાં બિચારા કામ કરીને થાકી ગયા, ભારા વેચે અને ગુજરાન કરે, એક દીધ કંટાળી ગયા. એ કે મોતે આવતું નથી તો આમાંથી છૂટકો થઈ જાય. ત્યાં તો સામે આવીને ઉભું રહ્યું મોત. ડોશીમાં કે તમે કોણ છો? તો કે મોતને તમે યાદ ન કર્યું હું આવ્યો. તો કે ભારો સડાવતો હતા ને, હવે તમે યાદ કરતા હતા ને કે મોતે આવતું નથી, ભારા સડાવવામાં ઉપયોગ કર્યો. બોલો, આ જીવને આ દેહમાંથી આસક્તિ તૂટતી નથી. 80 કે 90 વર્ષ થઈ જાય ને તો એમ થાય કે 5 વર્ષ હજી જીવું ને તો છોકરાનું કંઈક સારું કરતો જાઓ. હા, તમે જાહો પછી છોકરાનું સારું થાય, એ બિચારા મૂંઝાણા છે, વાપરવા કંઈ દેતા નથી. નવી ગાડી લાવીશ તો ગાડી લાવવા દેતા નથી. છોકરાના મનસુબા બહુ હોય પણ બાપો ના જ પાડતો હોય તો એ છોકરા એમ કે બાપા તમે જાઓ પછી તમે સુખી થાઓ. બોલો, જગત સુખ માન જળવું ભલી વિષય સુખ ને સ્વાદ. જગત સુખ માન જળવું ભલી વિષય સુખ ને સ્વાદ. એથી જગત સુખ માનવ જળવું ભલી વિષય સુખ ને સ્વાદ. શ્રી હરિ તણા થાઉ જેવા જન પ્રહલાદ. પ્રહલાદ ની વાત હવે સ્વામી આજે શરૂ કરે છે. જે શુદ્ધ ભક્ત શ્રી હરિ તણા થાઉ જેવા જન પ્રહલાદ. પ્રહલાદ ભક્ત પ્રમાણીએ જાણીએ જગ વિખ્યાત. પ્રહલાદ ભક્ત પ્રમાણીએ જાણીએ જગ વિખ્યાત. હિરણ કશિપુ સુત હરિજન થયા કહુ કયા તુજે ની માત. ગર્ભવા સમય થી ગુરુ કર્યા મુનિ નારદ ને નિરધાર. ગર્ભવા સમય ગુરુ કર્યા મુનિ નારદ ને નિરધાર. નિશ્ચય કર્યું હરિ ભજશું તજશું સુખ સંસાર. નિશ્ચય કર્યું હરિ ભજશું તજશું સુખ સંસાર. નિશ્ચય કર્યું હરિ ભજશું તજશું સુખ સંસાર. અહીંથી શરૂઆત પ્રહલાદના આખ્યાનની સ્વામી કરે છે કે પ્રહલાદ પ્રથમ ભક્ત થયા. જેને ભગવાનના ભગત થવું છે એને સ્વામી કે વિષય સુખથી વિરક્ત રહેવું, એમાં વૈરાગ રાખવું. જે સુખ માટે આખું જગત બળે છે, આખું જગત એના માટે હેરાન થાય છે વિષય સુખ માટે, તો અરે માણસ તો થાય છે પણ પશુ પક્ષી પણ હેરાન થાય છે વિષય માટે. કહો એ જગત સુખમાં બળવું નહીં અને વિષય સુખને સ્વાદ લેવાવું નહીં, શુદ્ધ ભગવાનના ભગત થવું જેમ પ્રહલાદ થઈ આવ્યા. પ્રથમ ભક્ત સ્વામી કે પ્રહલાદ જાણે, સતયુગમાં પ્રથમ ભક્ત કોઈ થયા હોય ને તો પ્રહલાદ થયા છે, એની પહેલા કોઈ ભગત નથી થયા. હિરણ્યકશિપુ સુત હરિજન થયા. હિરણ્યકશિપુ તો મહાન આસુરી, આખું કુળ એનું આસુરી. એની અંદર કયાધુને પેટે ભક્ત પ્રહલાદે જન્મ લીધો છે. ભક્ત એટલે થયા, એનું કારણ છે કે આ ત્રિલોકીનો રાજા બન્યો ને હિરણ્યકશિપુ, પાછો તપ કરવા ગયો કે હવે હું મરું ને એવું વરદાન બ્રહ્માજી પાસેથી મેળવવું છે. ત્રિલોકીનો રાજ તો મળી ગયું હતું પણ હવે તપ એવું કરું કે હું ક્યારે મરું નહીં. મરું તો આ રાજ બીજું જાય ને બધું, મરવાનું ને એવું વરદાન મેળવવું છે બ્રહ્માજી પાસેથી. તપ કરવા ગયો એટલે તપ કરવા બેસવાની તૈયારી કરતા હતા તો હામાં ઝાડ ઉપર એક ડાળ ઉપર પોપટ બેઠો હતો. એ પોપટ નારાયણ નારાયણ એવું બોલ્યો અને આને એમ છું કે હું જ્યાં તપ કરવા જાઉં ત્યાં મારા શત્રુનું નામ લીધું એણે, આ તો વિઘ્ન કહેવાય. એટલે તપ મૂકી અને ઘેર આવ્યો, એની પત્નીને વાત કરી કે તપ કરવા ગયો હતો પણ પહેલે જ કોળીએ માય ખાવી, વિઘ્ન આવ્યું, શું થયું? તો કે કહેવાય એવું નથી, નારાયણનું નામ તો લે નહીં પાછો કોડો. એટલે કહે છે એ લીધા જેવું નથી કે, પણ કીધું હું એમ તો કયો તમે ન્યાથી વૈયા એવા ઠેઠ. તો કે તું બહુ તાણ કરીને એટલે કહું છું કે પોપટ હું જ્યાં તપ કરવા બેઠો ને ત્યાં હામો આવીને બેઠો ને મળો નારાયણ નારાયણ બોલતો. કયા તું કે કાંઈ નારાયણ તો બોલતો હશે પોપટ, હાવ ખોટી વાત કરો. તો કે હા નારાયણ નારાયણ હવે ખબર ન રહી એમ બોલવા જ મળ્યો. બોલો એમાં એને ગર્ભધાન સંસ્કાર કર્યો નારાયણ નારાયણ બોલતો બધા, કયા દુને ખબર હતી કે આને હોવાનું નામ લેવાનું છે. એટલે નારાયણ નામ લેતા લેતા એ ગર્ભ રહ્યો એટલે ભક્ત પ્રહલાદ થયા. કહો અને પછી કયા દુના પેટમાં આ ગર્ભ હતો એને ઇન્દ્રને ખબર પડી કે આ એટલો બળ્યો હશે અને હજી આના પેટમાં ગર્ભ છે આસુરી તત્વ માટે કયા ધુને આ તપ કરવા ગયો ને પછી તપ કરવા નીકળી ગયો. કયા ધુને કે મારી નાખો એટલે અમારે બીજી ઉપાધિ તો નહીં, એટલે કયા ધુને ઇન્દ્ર લઈ જતો હતો. તે રસ્તામાં નારદજી મળ્યા. નારદજી કે એટલે શું છે આ બધું? તો કે આના પેટમાં બાળક છે ને અસુર બાળક છે એટલે એ જે જન્મ્યા તો આપણને કેટલી તકલીફ કરે માટે આને મારી નાખો. ત્યારે નારદજી કહે છે કે ભલા માણસ તને હિરણ્યકશિપુથી ભય છે ને, આના પેટમાં તો બાળક છે ભગવાનનો ભગત થાય છે માટે તું આને મારતો નહીં, મારા આશ્રમમાં મૂકી દા. અને નારદજીના આશ્રમમાં કયાધુ રહેતા હતા અને પછી નારદજી એમને કથા સાંભળાવતા કયાધુને. ક્યારેક ક્યારેક કયાધુ કથા સાંભળતા ઊંઘી જાય એટલે પેટમાં રહેલો બાળક પ્રહલાદ કથા સાંભળતો. આ કથા વિચારો એટલે ગર્ભવતી માં હોય ત્યારે એને સારા સંસ્કારો બાળકમાં પડે એટલા માટે એને સારું વાંચન કરવું જોઈએ અને સારા કીર્તનો ભગવાનનું ભજન નિયમ એવું બધું કરવું પડે તો બાળક ઉપર એના સારા સંસ્કારો પડે છે. કહો આ પ્રહલાદની કથા એમ આપણને શીખવાડે છે. એટલે ગર્ભવતી નારીઓ એને જે તે જોવાય નહીં, જે તે ખવાય નહીં, જ્યાં ત્યાં જવાય નહીં, એને બહુ સંયમ નિયમ રાખવા પડે છે, ત્યારે ત્યાં સારા ભગત જન્મે છે. 100 વર્ષ સુધી દેવતાના હોવરવધી પ્રહલાદજી માતાના ગર્ભમાં રહીને જ્ઞાન મેળવ્યું છે ત્યારે ભગત થાય ને. હા એમ કઈ ભગત થઈ જવાય છે. કહો અને પછી જન્મ્યા એટલે ભગત થયા. સંસ્કાર પીડ્યા હતા ગર્ભવાસમાં ગુરુ કર્યા નારદજીને. નારદજી તો અખંડ ભગવાનની કથા સાંભળાવતા હતા એના સંસ્કારો પડી ગયા. એટલે ખરેખરા ભગવાનના ભગત થયા અને જેનેમાં પછી નક્કી કર્યું કે બસ સંસાર તજીને ભગવાન ભજવા, સંસારના સુખમાં આપણે રાચવું નથી, આપણે તો ભગવાન ભજવા છે. અને આ બધા સંસ્કારો પડે તો તમે બધા જાણો છો ને, ઘણા મા બાપ કહેતા હોય અમારે અહીંયા આ ક્યાંથી પાક્યો, કે તે કાંઈ ઝાડવે પાકે, તમારા જ બધા સંસ્કારો હોય છે. એક સ્ત્રીએ જોઈને હોળો 17 વાર સોલે ફિલ્મ જોયેલું, પછી એનો છોકરો જન્મો. આ કથાકારો કહે છે, જન્મતા વ્યાજ બોલો કાલિયા તેરા ક્યાં હોગા, સંસ્કાર પીડ્યા, કુસંસ્કારો. બોલો, તે ટીવી જોયા કરે, બધું ખરાબ જોયા કરે, પછી પ્રજા એવી જ થાય ને, લારીએ ઊભી ઊભી ભેળપૂરી ખાતી હોય ને પાણીપૂરી ખાય ને પછી છોકરા ક્યાં પાકે, ક્યાં પાકે, ઝાડવે પાકે, તમારા સંસ્કારો છે એમ કહો. માટે આ કથામાંથી શીખવું જોઈએ કે સંસ્કારી સંતાન ત્યારે જ થાય કે તમે સારું વર્તન કરો, સારું આચરણ કરો, ભજન કરો, કથા વાર્તા સાંભળો, તો સારા સંતાન થાય. તમારા જ હાથમાં છે એ બધું. પ્રહલાદજીએ નક્કી કર્યું છે કે ભગવાન ભજવા છે. જેનમાં મોટા થયા, 7 વર્ષના થયા, પછી એના તાતે તેડાવી અને પ્રહલાદને વાત કરી કે બેટા આપણું આસુર કુળ છે, તારે આપણી આસુરી વિદ્યા ભણવાની છે, અને આપણી આસુરી વિદ્યા ભણો તમે ને એમાં એવા પારંગત બનો, એવા પારંગત બનો કે તમને કોઈ ત્રિલોકીમાં જીતી ન શકે, શંકર ન જીતી શકે, વિષ્ણુ ન જીતી શકે, બ્રહ્મા ન જીતી શકે, એવી વિદ્યા તમે આપણી આસુરી પઢો અને મહાન થાઓ. આવો ઉપદેશ આપ્યો, લ્યો કેટલો અયોગ્ય ઉપદેશ આપ્યો છે. ત્યારે પ્રહલાદ 7 વર્ષના બાળકને ખબર પડી ગઈ કે આ તો અસુર છે, મારો બાપ છે પણ અસુર છે, મારે નાને કેમ મેળ પડશે, આહા, મારે તો ભગવાન ભજવા છે અને આ તો મને અવળી લઈને સડાવવાની વાત કરે છે, મારે એને મેળ કેમ પડશે. ત્યારે પ્રહલાદ પરીક્ષા કરી, આ તો દિશે છે અસુર, મારે એને કેમ મળશે, એમ વિચાર્યું અળિયું, મારે ભજવા ભગવાનને, ને તજવી વિષય સુખની આશ, દેહ ગેહ દારા દામથી અતિ થાવું છે ઉદાસ. પ્રહલાદે વિચાર કર્યો છે કે મારે નાને કેમ મેળ પડશે, મારો બાપો છે એ વાત સચ્ચે છે પણ બે ના અમારા સિદ્ધાંત જુદા છે, મેળ નહીં પડે, મારે તો ભગવાન ભજવા છે અને આ સંસારથી ઉદાસ થવું છે અને વિષયને છોડવા છે, દેહ ગેહ દારા દામનું આ માન મૂકીને ઉદાસ થવું છે એનાથી, હવે એને મારે કેમ બનશે, અત્યારે હું આ વાત જો કરીશ મારા પિતાને તો એને ગમશે નહીં, પણ અત્યારે આ વાત કહેવાય નહીં. પ્રહલાદ બહુ ડાયા હતા એટલે વિચાર કર્યો કે હમણાં તો એને આ પાડી દઉં કે બાપા તમે કહો એમ કરીશ, પણ પછી તો ભગવાને જે ધાર્યું છે એ થશે, માટે મારે એને નહીં મળે એવો કર્યો ઉર વિચાર, હમણાં તો એને હા કહું વળી ના કહેવાય કે. મર્યાદા છે પિતાને ના કેમ પાડવી, બાળક હમણાં તો હા પાડી દઉં પણ નક્કી કરી લીધું છે કે મારે ને એને બનવાનું નથી, અમારા બે ના માર્ગ આખા જુદા છે, મારે ભગવાન ભજવા છે. એ તો એમ કે તમે આસુરી વિદ્યા ભજો ભણો, હમણાં પણ હમણાં તો એને હા કહું વળી ના કહેવાય કેમ, પછી નિષ્કુળાનંદના નાથનું થાશે જેમ ધાર્યું છે તેમ. પછી તો ભગવાનના હાથમાં મારી બાજી છે ભાઈ, એ જે ધારશે એ થશે, અત્યારે એને ના નહીં પાડવી, અત્યારે તને હા પાડી દો, બાપા તમે કહો એમ કરીશ, પણ પછી કીધું પ્રહલાદે. ત્યારે પ્રહલાદ કહે પિતાએ, સારું જી, ભણીશ જેમાં ભલું થશે મારું જી, એટલું વચન માનીશ તમારું જી, એવું સુણી સુતથી તેડા ધારું જી. પ્રહલાદે નાનો પડી પણ એક રસ્તો કાઢ્યો, પિતાજી તમે કયો છો એ બરાબર છે, પણ જેમાં મારું ભલું થાય ને એવું હું ભણીશ. ત્યારે આને અકલ મઠાને કઈ ખબર ન પડી, કહો એને એમ થયું કે ના બરાબર છે, પણ પ્રહલાદને તો ભલું હેમાં દેખાતું હતું? ભગવાનના ભજનમાં. એને આસુરી વિદ્યા ભણવી એમાં એને ભલું દેખાતું જ નહોતું. જેમાં ભલું મારું થશે એટલું જ વચન હું તમારું માનીશ, વધારે નહીં માનું. આટલું કીધું એટલે તરત એને એના અજ્યારો હતા વિદ્યાગુરુ સંડામર્ક, એને તેડાવ્યા ને એને કીધું રાય જાઓ અને વિદ્યાશાળા લઈ જાઓ ને આપણે વિદ્યા ભણાવો. નિશાળે બેહારો, પેલા હાથ વરે ભણાવવા બેહતા છોકરા જૂના જમાનામાં, આ તો જ બે વર્ષ અઢી વર્ષ છો એટલે વાહે દફતર મૂકીને જવા જો. ભણતર વધી ગયું ને, બુદ્ધિ ઘટી ગઈ ને ભણતર વધી ગયું, બોલો. અને બધાને એમ થાય કે અમારો છોકરો એવો હોશિયાર થાય, એવો હોશિયાર થાય, પહેલો નંબર લાવે છેલ્લેથી. પછી એમાં જો થોડા માર્ક લાવ્યો ને ધમકાવે, આટલી આટલી ફી ભરીને આટલું આટલું ટ્યુશન કરાવી છે તોય તે નંબર ન લાવ્યો ને એટલા માર્ક, એમ ધમકાવાય નહીં ભાઈ. જન્મમાં આ ગર્ભવાસમાં 5 વસ્તુ લખાઈ જાય છે, ધન કેટલું મળશે, વિદ્યા કેટલી ભણશે, મૃત્યુ, કીર્તિ, યશ, આ બધું ગર્ભવાસમાંથી છોકરાને લખાઈ ગયું હોય છે. એટલું જ થાય, તમે ગમે એટલું બળ કરો ને લાંબુ ન થાય કંઈ. પછી એને ધમકાવીને સારું ભાઈ મહેનત કરજે ને ભણવા આમ ધ્યાન રાખે, એટલે તો આત્મઘાત કરવા કરે છે કેટલાય છોકરાઓ જો વિદ્યાર્થી. એટલે ના પુલ બાંધે ને ત્યાં પેલી જાળી નાખી, તમે જોઈ છે બે બાજુ ઊંચી ઊંચી જાળી નાખી, ત્યાંથી ખાબકે. એટલે તમારા દીકરા ક્યારેય ઓછા માર્ક લાવ્યા હોય ને તો વઢવું નહીં, એને હિંમત આપવી કે બેટા વાંધો ને આ વર્ષે તે બહુ મહેનત નહીં કરી, આવતા વર્ષે ધ્યાન રાખજો. આપણે એટલા બધા પૈસા ખર્ચીએ તો આમ હાવ આટા ન મરે, ધ્યાન દેવું એમ સમજાવવાના. બાકી જો વિઢ્યા અને ઓલાની ક્ષમતા ન હોય એટલે તરત તાપી ગોતે, પછી તમારે રડવા સિવાય કઈ રહે નહીં. માટે ભણાવવા આવશ પણ ફોર્સ ન કરવો, સમજાવીને ધીરજ રાખીને બધું કરો ને તો સુખ થાય. એટલે એને છે ને 7 વર્ષે ભણવા બેહે રાખ. આપણી આસુરી વિદ્યાને ભણાવીને પારંગત કરો, દેવતા કોઈ એને જીતી ન શકે. આને તો આજ તાન હતું. પ્રહલાદ બેઠા પછી પઢવા લખી આપ્યા સુરી આંખ, તેને તરત ટાળી લખ્યા નારાયણ થઈ નિશંક. પેલા એના ગુરુ આસુરી આંખ લખી આપ્યા પાટીમાં, તરત ભૂઈ નાખ્યા નારાયણ, નારાયણ આવા નામ લખ્યા. બોલો, 7 વર્ષની ઉંમરે ભગવાન ભજવા બેઠા ને પિતા વેર કરવાનું છે, કોઈ કરી શકે? આ તો ગર્ભવાસમાં નારદજીને ગુરુ કર્યા એટલે આ બધું થઈ શકે. પ્રહલાદે તો ગર્ભવાસમાં ગુરુ કરી લીધા, હજી આપણને તો ગુરુ કરવાની ખબર નથી પડતી. ઘણાને પચાવી આવી ગયા, 60 વી આવી ગયા, 70 વી આવી ગયા કે ગુરુ શું કરવા, ગુરુ કરવા નડે બહુ પછી. હા, ગુરુ ન કરાય. આમ થાય તમારા બૈરા તો ગુરુ હોય જ ઘેરે, એટલે એક ગુરુ હોય એટલે બીજા ગુરુને કાંઈ જરૂર નહીં તમારે, શું કહેવું તમારું? ગુરુએ કીધું કે બેટા નારાયણ તો આપણા શત્રુ છે, એનું નામ ન લખાય. ત્યારે પ્રહલાદ કહે પાપીજનના શત્રુ છે, ભગવાન તો મારા પરમ મિત્ર છે. ત્યારે પ્રહલાદ કહે પાપીજનના હશે શત્રુ, ભગવાન મારે તો સદાય મિત્ર છે. આજ્ય મંતે મધ્ય નિદાન. પ્રહલાદે ના ગુરુને બહુ સરસ જવાબ આપ્યો છે કે ગુરુ મારા તો ભગવાન પરમ મિત્ર છે, સદાને માટે મારે સાથે રહેનારા છે. પાપી જન હશે એના શત્રુ હશે ભગવાન. મારે તો આજે અંતે અને મધ્યે ભગવાન મારા પરમ મિત્ર છે, માટે એને તો હું ક્યારેય નહીં છોડી શકું. ત્યારે સંડામર્ક એમ સમજ્યા છે આ વાતમાં વિવાદ એમ કહી ઉપેક્ષા કરી, ત્યારે કહે છે બાળકને પ્રહલાદ. સંડામર્ક સમજી ગયા કે આ ભગવાનનો ભગત છે, આપણી આસુરી વિદ્યા કઈ ભણવાનો નથી. એટલે તરત એને ત્યાગ કર્યો પ્રહલાદનો, કહેવાનું બંધ કર્યું. એટલે પ્રહલાદે પછી જેટલા બીજા બાળકો ભણતા હતા ને એ બધાને ભેગા કર્યા અને એને ઉપદેશ આપ્યો, મરી જાઓ સૌને મૂર્ખાઓ, સિદ્ધ ચડો છો બીજે નોર, ભજો શ્રી ભગવાનને તજો બીજો શોર બકો. બાળકો બીજા આસુરી વિદ્યા ભણતા થાય એને પ્રહલાદે ઉપદેશ આપ્યો, એ મૂર્ખાઓ હું કામ મરી જાઓ છો, બીજે નોર હું કામ ચડો છો, ભગવાન ભજો તો તમારું શ્રેય થાય. જેને ભજે જગ જીતી જાય અને થાય સુખિયા સદાય, તેને તજી બીજું બોલે એ જન તે કૃતજ્ઞ કહેવા. પ્રહલાદનો ઉપદેશ છે બાળકોને. 7 વર્ષની ઉંમરનો બાળક કેટલી બધી સમજણ છે વિચાર તો કરો. 7 વર્ષની ઉંમરનો બાળક કેવડો હોય, સમજણ તો કેવી મોટી છે. ભગત છે ને, ભગતની સમજણ આવી હોય. હવે બહુ સરસ કે જેણે અમૂલ્ય તન જેણે આપ્યું, આપ્યો સર્વે સુખનો સમાજ, તેને ભજીએ ભાવે કરી તો સરે તે સઘળા કાજ. અમૂલ્ય તન જેણે આપ્યું ને આપ્યો સર્વે સુખનો સમાજ, તેને ભજીએ ભાવે કરી તો સરે આપણા સઘળા કામ. પ્રહલાદે બાળકોને ઉપદેશ દીધો છે, મૂર્ખાઓ હું કામ મરી જાઓ છો, ભગવાન ભજો, જેને ભજે જગ જીતી જાય ને સુખ્યા થઈ જાય કાયમ, તેને તજીને બીજું બોલવું એ તો કૃતજ્ઞ કહેવાય. જેણે આવું અમૂલ્ય તન આપ્યું છે, સર્વે અંગે સંપૂર્ણ આ દેહ આપ્યો છે, વિચાર કરો આપણને ભગવાને સર્વે અંગે સંપૂર્ણ દેહ આપ્યો છે, એક અંગ ન હોય ને તો કેટલી ખામી જણાવે છે કહો. આ તો સરસ મજાના 2 હાથ આપ્યા, 2 પગ આપ્યા, 2 આંખો આપી, નાક આપ્યું, કાન આપ્યા, કેટલું સરસ અમૂલ્ય તન, જેનું મૂલ્ય ન થઈ શકે એવું આ શરીર ભગવાને હાવ મફતમાં આપ્યું છે કહો. અને બધો સુખનો સમાજ જ કહેવાય ને, સર્વે અંગે સંપૂર્ણ દેહ મળ્યો છે. કાનનો આપ્યો તો કથા કેમ સાંભળત કહો, આંખનો આપ્યો તો ભગવાનના દર્શન કેમ કરત, હાથનો આપ્યા તો માળા કેમ ફેરવત, સેવા કેમ કરત. માટે આ ઉપયોગી છે આખું શરીર, એને ભગવાનમાં લગાડો, હાથે કરીને માળા ફેરવો, આંખે કરીને દર્શન કરો, કાને કરીને કથા સાંભળો, મન વાણી કર્મથી ભગવાન ભજો. સ્વામી પ્રહલાદ કહે છે કે જો ભગવાન ભજીએ ને તો આપણા સઘળા કામ સરી જાય, નકર એક કામ સરવાનું નથી. ક્યાંય ગયા હતા ને ક્યાંય નહીં, હીરે ઘોઘે જઈ આવ્યા ને ડેલે દઈ આવે એવું થાય. મનુષ્ય તન અમૂલ્ય મળ્યું છે, પણ જો ભગવાન નહીં ભજો ભાઈ તો પછી ફેરો જ મારવાનો રહે, ખોટે ખોટો હાવ. ત્યારે બાળક સહુ બોલ્યા, જેમ કહેશો તેમ કરશું, નિષ્કુળાનંદનો નાથ ભજતા નહીં થાય અમારું નરસું. બાળક બધા કહે છે કે પ્રહલાદજી તમે જેમ કહો એમ અમે કરશું, ભગવાન ભજતા અમારું કઈ નરસું થવા. પછી પ્રહલાદે ધૂન જવા દીધી નારાયણની. હા, ધૂન બોલ્યા બોલ્યા તેમ એવી લગાવી ધૂન, તેના ગુરુ બધા બોલવા મળ્યા, આરો આરે ભણાવતા હતા ને એ મળ્યા ધૂન કરવા, બધાને ધૂન લાગી ગઈ ખરેખરી. ધૂન સાંભળે બધા જોવા આવે છે કે હું છું, ભણતે ભણે છે ને ધૂન ક્યાંથી શરૂ થઈ, નારાયણની. આપણા કુળમાં કોઈ નારાયણનું નામ ન લે એ તો આપણા શત્રુ છે. અને ધૂન સંભળાણી એટલે એના સિપાહીઓ આવ્યા, એ અડે ને ઓલા બધા ધૂન કરતા, એને લાગી જાય કરંટ લાગી જ જાય. છેવટે કોઈ ન હોય ત્યારે આ એકલો હોય હિરણ્યકશિપુ. એ કે આ બધો દેકારો હેનો થાય છે, આપણા રાજ્યમાં અમારા શત્રુનું નામ કોણ લે, દોડ્યો ત્યાંથી હો સિંહાસનમાંથી ઊભો થઈ એ આવ્યો અને જોયું ત્યાં તો અહીંયા બધા ધૂઈને મચાવી છે. આ ભગવાનના સ્વરૂપમાં બધા લીન થઈ ગયા છે. આકલ મારી બધાને એડ્યો, પણ એને કરંટ ન લાગ્યો કારણ કે બલ્બ ઉડી ગયેલો હતો. પાવર હોય બધું હોય સ્વિચ પાડો કાંઈ, પણ બલ્બ ઉડી ગયેલો થાય. બધાને કરંટ લાગી ગયો, સ્વામિનારાયણ ધૂનની નારાયણ ધૂન, પણ આને કરંટ ન લાગ્યો. તો આકલ મારી બધા બંધ થઈ ગયા. એના ગુરુ તો ધ્રુજવા માંડ્યા ઓલા છોકરાના, કે આ શું કરે? તો કે આ અમે કાંઈ નથી કર્યો, પગે લાગી તમને, આ તમારો બધો આ છોકરા એને બધી માંડી છે. માટે આ અમને લાગે છે ખરેખરો ભગવાનનો ભગત છે. આ આપણી આસુરી વિદ્યા ભણવાનો નથી. માટે આજથી એને આડી રખાવો. હું કીધું આજથી એને કડક પાલન કરાવો, ને તારા ખરેખરો ભગવાનનો ભગત થાય અને આપણું તો બધું નિકંદન કાઢી નાખશે. જો આવી બુદ્ધિવાળા બધા હતા. ભગવાનનો ભગત થાય સારું થાય કે નિકંદન નીકળે? પણ અવળી બુદ્ધિ હોય ને અવળું સૂજે. શિશુપાળ આસુરી મતી વાળો હતો, તેમ કહેતો વર્ણશંકર પાંડવો. હા, પાંડવો તો વર્ણશંકર છે અને કૃષ્ણ પણ પાખંડી છે. જન્મતાવે ત્રી મારીને બગલો માર્યો, વર્ણશંકર પાંડવે પૂજ્યો તો હું ભગવાન છો? જો આવી મતી આસુરી હતી શિશુપાળની. હવે ભગવાનના ભગત હતા એને કોઈએ અવગુણ લીધો નહીં. માટે આ બધાને એમ થયું કે આ પ્રહલાદ તો મારો ખરો હશે. કે માટે વાત બધી ચકડોળે ચડી ગઈ. રાયને મર્મ ખોલીને એના અધ્યારોએ વાત કરી કે તમારો આ પ્રહલાદ છે ને, મેં જોઈ લીધું ખરેખરો ભગવાનનો ભગત છે. એ આસુરી વિદ્યાની જીભે ભૂલે પણ બોલવાનો નથી. માટે હવે તમારે જે કરવું એ કરો, અહીંથી લઈ જાઓ એને. એટલે અમે